ප්‍රතිමාට විනාඩි 14ක කාලයක් තියෙනවා.
කළු මූලාසන මන්ත්‍රීතුමනි, අපේ මිත්‍රයා කතා කරා බොහොම වේගවත් කතාවක්. කාලයක් අපේ ආණ්ඩු පක්ෂය ඉඳන් කතා කරා, දැන් විපක්ෂයට ගිහිල්ලා බණ්ඩාරගම අපේ මිත්‍රයා කතා කරා. බණ්ඩාරගම මිත්‍රයා කතා කරේ හැබැයි වේගවත් කතාවක්, වැදගත් කතාවක්. හැබැයි නෙළුම් කුළුම හදනකොට, මත්තල ක්‍රීඩා පිටි හදනකොට මහින්ද මහත්තයා, හැබැයි අපේ මිත්‍යා තමයි ඒ කාලේ පිටිපස්සෙන් ඉඳන් මහින්ද මහත්තයාගේ හොඳම බණ්ඩාරගම ගෝලයා. මහින්ද මහත්තයා වැරදි පාරේ යනකොටත් ගිය සැරේ හරි පාරට ගෙනාවෙත් ඕගොල්ලෝ තමයි. ඒ කාලේ හොඳටම වැඩේ කරනවා කියලා කිව්වෙත් ඕගොල්ලෝ තමයි. හැබැයි දැන් ඒ ගැන ආර්ථිකය වෙනස් වෙනකොට, මහින්ද මහත්තර වැරදිනකොට එහෙම කියන්න එපා. 45,000ක් හම්බුණා බණ්ඩාරගමින් මහින්ද මහත්තයාගේ ෆොටෝ එකට. ඒ නිසා අපි දන්නවා. ඒ නිසා මේ ඒවා අමතක නොකර, පහුගිය දේවල් අමතක නොකර පියන් ගමන අපි දන්නවා. ඒ නිසා මේ වෙලාවේදී කියන්න ඕන, මේ පෝස්ටිටි ව්‍යාපෘතිය 2015 නැවත්තුවේ නැතුව දිගටම ගිහිලා තිබ්බනම් අද ඩොලර් ලංකාවට එනවා, මේ වැඩේ ඉවරයි. හැබැයි 2015 යාපාලන ආණ්ඩුව ඇවිල්ලා අපේ බණ්ඩාරගම මිත්‍යාට මතක ඇති නැවැත්තුවා. නවත්තලා අවුරුදු 2-3කට පස්සේ තමයි නැවත මේක පටන් ගත්තේ. එහෙම නැතුව දිගටම මේ පෝප් සිටි ව්‍යාපෘතිය ගියා නම් අද වෙනකොට මේක ප්‍රතිඵල ලබා ගන්න පුළුවන්. ඉතින් මග නැවතිලා නැවත තමයි පටන් ගත්තේ. 2021 තමයි මේක පනතක් ගෙනල්ලා පාර්ලිමේන්තුවේ සම්මත කරේ. එතකොට ඔය බණ්ඩාරගම අපේ මිත්‍රයලා අපි ඔක්කොම එකතු වෙලා තමයි මේ පෝප් සිටි ව්‍යාපෘතිය වෙනුවෙන් නැවත හයිය දුන්නේ, පණ දුන්නේ. එනිසා අපි තව අවුරුදු 2-3කින්වත් බලමු මේ පෝප් සිටි ව්‍යාපෘතියේ ප්‍රතිඵල ගන්න. හැබැයි මේ පෝප් සිටි ව්‍යාපෘතියේ ප්‍රතිඵල ගන්න වෙන්නේ නැහැ, අර ඔබතුමා කියපු මාලිමා කාරෝ ටික ඇවිල්ලා ආයෙ රට බාරගත්තොත්. එහෙනම් මේ පෝප් සිටි ව්‍යාපෘතියටත් බුද්ධන් තරණං ගච්ඡාමි, දෙයියන් එම පිහිටයි. ඒ අයියලා ටික ඇවිල්ලා වෙනත් විදිය වැඩක් කරලා මේක විනාශ කරන්න පුළුවන්. ඉතින් මේ දවස්වල පෝප් සිටිය ගැන අපි කියන්නේ, මේක කවුරු කරත් රටට වටිනා, රටට වැදගත්, රටට අවශ්‍ය, අපේ වගේ මේ පුංචි දූපතකට, ලස්සන රටකට අවශ්‍ය තැනක්, විදේශිකයෝ සංචාරකයෝ රටට එන, ආයෝජකෝ එන තැන. ආයෝජකෝ එන්නේ කියන්න බෑ, ආයෝජකෝ දැන් ඇවිල්ලා බාරගෙන තියෙනවා. ඉස්සරහට තව ආයෝජකෝ එන්න පටන් ගන්නවා. ඉතින් ඒ නිසා මම හිතන්නේ රටක ඉරිසියා කරන්න එපා. රටක් ගැන, රට හැදෙන රටට, මොකද මං සංචාරක ව්‍යාපාරයේ ඉන්න සංචාරක ප්‍රදේශයක ජීවත් වෙන කෙනෙක්. රනිල් වික්‍රමසිංහ ජනාධිපතිතුමා රට බාර ගන්නකොට අන්තිම සුද්දත් ගියා. අන්තිම සුද්දත් මේ රටෙන් ගිහිල්ලා හිටියේ. දැන් ඇල්ලේ ටවුමේ පෙරේදා ඉස්සෙනින් දවසේ මං ඇල්ලේ ටවුමේ හිටියේ. සංචාරකෝ 1000කට වැඩිය ඇල්ල නගරේ සැරිසරනවා. ඒක සතුටක්. ඇල්ලේ 1000ක් 2000ක් ඉන්නවා කියන්නේ රටේ ලක්ෂයක් එකමාරක් සංචාරකෝ බැහැලා ඉන්නවා. ඒ පහුගිය කාලේ මාස 6කට කලින් මේ රටේ තෙල් ප්‍රශ්නේ, උද්ඝෝෂණ, ගිනි තැබීම්, පාරවල් බ්ලොක් කිරීම නිසා සුද්ධෝ විශාල පිරිසක් සංචාරකෝ රටෙන් බැහැර වුණා. මොකද්ද පොයින්ට් ඔෆ් ඕඩරේ?
රොලිතල්ලාල මැතුමා
නෑ, මං කවදාක්
ගරු මැතුමා, මෙතුමා හැඳුන්නවා මාව හැඳුන්නවා මම මේවට අවසර දුන්නා කියලා. ඒකින්ද මම මෙතෙන්දි මතක් කරන්න ඕන, මෙතුමාලාගේ ආණ්ඩුව මෛත්‍රීපාල සිරිසේන මැතුමයි රනිල් වික්‍රමසිංහ මැතුමයි එකතු වෙලා තමයි අපි හදපු එක අවුරුදු ගානකට නැවතුවේ. ඒකින්ද තමයි අක්කර 25 අක්කර 85 දෙන්න උනේ වන්දියට. ඒක නිසා ඔබතුමාලා තමයි ඒ කටයුත්ත නැවත්තලා මේක විනාශයට පත්කලේ. ඒකින්ද ඔබතුමාලා
ඔබ නෑ අපි බොඩයින අපි අපේ හිටපු එක කෙනා තමයි. ඉතින් අපි නෑ කියන්නේ නෑනේ. ඔය ඉස්සරහිනුත් ඉන්නවා, අපි ඔක්කොම හිටිය කට්ටිය. හරිද? මම විතරක් නෙවෙයි, ඔයාගේ ඉස්සරහිනුත් ඉන්නවා. ඒ නිසා මේ අපි ඔක්කොම තමයි වැරද්ද කරේ. ඔබතුමා දැන් අර පෞගිය කාලේ වැරදි දැක දැක ගිහිල්ලා පිටිපස්සෙන් ගිහිල්ලා බණ්ඩාර මම නම කියලා නෑ මූලාසුනේ මන්ත්‍රීතුමා. හරිද? ඒ නිසා මේ අහගන් දෙන්න එපා. ඔය මත්තල ගුවන්තොටුපොළ ගැන කතා කරන්නේ 2014ට කලින්. එතකොට ඔයා පළාත් සභාවේ බස්නාහිර. එතකොටත් ඔයා මහින්ද මහත්තයා ගොඩක් හිටියේ. ඔයා තමයි කළුතර හොඳම මිනිහා. ඔයා ඒව දැන දැන දැන් කතා බයිලා ගන්න දෙන්න එපා. ඒ කාලේ බයිලගා ඇවිල්ලා ඒ කාලේ ගත්තේ ඒ පිටිපස්සේ මහින්ද මාත්‍යක පිටිපස්සේ ගිහලා තමයි ඔයා ඡන්දේ. නැත්තම් බණ්ඩාරගමින් කොහෙද ඔයා එන්නේ? ඒ නිසා මම මේ වෙලාවේදී කියන්න ඕන, ඉතින් මේ රට අද සංචාරකයෝ ටිකක් එනකොට, අද රට යම් මාවතකට එනකොට, පහුගිය කාලේ මෙතන මොනරාගල දිස්ත්‍රික්කයේ පාර්ලිමේන්තු මන්ත්‍රීවරු ඉන්නවා. පනමල්විල සෙඩ් එක අරලා සංචාරකවන්ට එන්න දුන්නේ නැහැ. සංචාරකෝ ආය හැරිලා ගියා මේ රටේ. ඉතින් ඒවා අමතක වෙලා තියෙනවා. දැන් චුට්ට චුට්ට රට පණ ගහනකොට, මිනිස්සුන්ට එළියට බහින්න පුළුවන් වෙනකොට, දැන් සමහරු ඉතින් ඉඳගෙන බයිලා ගහනවා. ඒ වුණාට මම මේ වෙලාවේදී කියන්න ඕන, අපේ රට යම් තැනකට දැන් ඇවිල්ලා ඉන්නවා. දැන් සමහරු මේ ඡන්දේ ගැන කියනවා. ඡන්දේ තියන්නේ කවුද? ඡන්දේ තියන්නේ කියලා කියනවා. නම වෙනදට ඡන්දේ තියයි. අපි ඡන්දේ දෙන්න බලාගෙන ඉන්නවා. මම නම් නමෙන්දට මූලාධනේ මන්ත්‍රීතුමා, මම මගේ ඇල්ල ප්‍රාදේශීය සභා බල ප්‍රදේශයේ දෙමෝදර සෞදම් දෙමළ විද්‍යාලයේ ඡන්දේ දාන්න බලාගෙන ඉන්නවා. නමෙන්දට ඡන්දේ තිබ්බොත් ඡන්දේ දාන්න බලාගෙන ඉන්නවා. හැබැයි කරුමෙට වෙලා තියෙන්නේ ඇල්ල ප්‍රාදේශ සභාවට අත දාලා නැහැ. අත නැහැ. ඉතින් ඡන්දේ දෙන්නේ කන්නේ නැහැ. මොකද අපේ ශ්‍රී ලංකා නිදහස් පක්ෂේ අත දාලා නැහැ ඇල්ල ප්‍රාදේශ සභාවට. නැත්තම් අත දාලා තිබ්බනම් මම මේ දෙමෝදර සෞදම් විද්‍යාලයේ නමෙන්දට ඡන්දේ දෙන්න බලාගෙන ඉන්නවා. කවුද ඡන්දේ නැතර කරලා කියලා? කොහෙවත් ඡන්දේ නැතර වෙලා නැහැ. කවුරුත් කියන්නේ නැහැ තැපැල් ඡන්ද කල් ගියා කියලා. අපිනම් සූදානමින් සැදී පැහැදී ඉන්නේ ඇල්ල ප්‍රාදේශ සභාවට ඡන්දයක් දෙන්න නමෙන්දට. ඔක්කොම ගිනයි ඡන්දේ නැතර වෙලා. කවුරුත් කියලා නැහැ ඡන්දේ නැතර වෙනවා කියලා. හෙට අධිකරණේ නඩු දෙකක් තියෙනවා. තාම ඡන්දේ කල් ගිහිල්ලා නැහැ. මෙතන මේ සමහර විපක්ෂය කල් ගියා කියලා. කවුරුත් කල් ගියා කියලා හිතන්න එපා. ඊයේ අනුර කුමාර බදුල්ලේ මහා සෙනගක් ගෙනල්ලා මයියන් ගෙනෙන් බස් අදිනවා. මුළු දිස්ත්‍රික්කෙම බස් ගෙනල්ලා දහස් ගාණක් ඇදලා ලොකු රැස්වීම. එහෙන් සජිත් ප්‍රේමදාස මහත්තයා බස් අදිනවා, රැස්වීම් කරනවා. ඉතින් කොහෙ ඡන්දේ කල් දීලා? කොහෙවත් ඡන්දේ කල් දීලා නැහැ. වැඩ කට්ටිය හොගල වැඩ, එළිය වැඩ, ඡන්දයක් කල් දීලා නැහැ. මේ පාර්ලිමේන්තු අතරයිලා කවුද කියන එක්කෙනෙක් දෙන්නේ ඡන්දේ කල් ගියා කියලා. මට නම් පේන්නේ නැහැ ඡන්දේ කල් ගියා කියලා. ඡන්දේ කල් ගියා කියලා කියන්න බෑනේ. කොහෙද ඡන්දේ කල්? පෙරේදා ඊයේ මන් දැක්ක සජිත් ප්‍රේමදාස මහත්තයා කෑගල්ලේ ඉන්නවා, අනුර කුමාර ඉන්නවා බදුල්ලේ. දැන් ඡන්දේ කල් ගියා කියන්නේ නැහැ. ඉතින් ඒ නිසා මේ ආර්ථිකය මන්දනේ දිව්‍ය ලෝකනේ ඡන්දේ කල් ගියේ නැහනේ, ගිහිල්ලා නැහනේ. දිව්‍ය ලෝකනේ කොහේ? ඔයා කොයි ලෝකෙන්ද ආවේ? ගම්පා පැත්තේ පුල් වැඩනේ ඔයගොල්ලෝ කට්ටිය. අපි දන්නේ වැඩියෙන්ම වැඩ කරන්නේ ඔය ඡන්දේ කල් ගියා කියන කට්ටිය. ඡන්දේ කල් ගියා කියන කට්ටිය ඡන්දේ වැඩ කල්යනා. කල් ගියා කියන කට්ටිය ඇයි මහා ලොකෝනේ වේදන් කරන් බස් ගෙනල්ලා වේදිකාවක් ගානේ ඔන්න. දැන් නියම වැඩේ. JVP එකයි ටෙලිෆෝන් එකයි හැප්පෙන්නේ. කාලයක් 88 89 විජේවීරයි ප්‍රේමදාස මහත්තයයි හැප්පුණා. දැන් හැප්පෙනවා පුතයි, පුතානොයි අනුර කුමාරයි. නියමට යනවා වැඩේ දැන්. පුතානොයි පුතයි අනුර කුමාරයි දැන් යන්නේ හැප්පෙන්නේ. 88 89 විජේවීරයි ප්‍රේමදාසයි හැප්පුණා. නියමට යනවා වැඩේ දැන්. නිසා ඡන්දෙනම් කල් ගිහිල්ලා නැහැ වගේ අපිට පේන්නේ. අපිට ඡන්දේ කල් ගියා කියලා නම් කොහෙවත්ම පේන්නේ නැහැ මේ දෙන්නගේ ඇතිරීම අනුව. එනිසා මේ දෙන්න වැඩේ කරගෙන යනවා. බොහොම හොඳට යනවා වැඩේ. අපි මේ වෙලාවේදී කියනවනේ මේ පොප් සිටි ව්‍යාපෘතිය රටට අවශ්‍ය වෙලාවක් ආයෝජකව ගේන්න ඕන. ආයෝජකව ගෙනල්ලා මේ රට තිබ්බ තැනින් ගොඩගන්න, මේ රට ඉස්සරහට යන්න. අපි කවුරුත් මේ රට ගෙනියන්න අපිත් උනන්දුවෙන් වැඩ කරන්න ඕන වෙලාව. ඉතින් මේ වෙලාවේදී කියනවනේ විදුලි බිල වැඩි, ඒක හරි. හැබැයි මේ කැබිනට් එකේ ඉන්න ලාබාලම ඇමති තමයි කාංජන විජේසේකර. හැබැයි කාංජන විජේසේකර ඇමතිතුමා ගන්න තීන්දුව, සමහර තීන්දුව අපිටත් මේවා හරියන්නේ නැහැ. හැබැයි මම හිතනවා මේ 225 න් අනාගතයක් තියෙන වැඩක් ගැන තමන් ගැන හිතන්නේ නැතුව තීන්දුවක් ගන්න නම් ගන්න මේ කාංජන විජේසේකර ඇමතිතුමා කියන එක මම මේ වෙලාවේ කියන්න ඕන. මොකද රටේ තියෙන ප්‍රශ්නෙකට මේක හැමදාම හංගංග ඉන්න බෑ. හැමදාම මඩේ ඔබව ඉන්න බෑ. හැමදාම ණය වෙවි ඉන්න බෑ. හැමදාම විදුලි බල මණ්ඩලයේ ණය වෙවි ඉන්න බෑ. විදුලි බල මණ්ඩලයටත් තීන්දුවක් ගන්න ඕන වෙලාවේදී තීන්දුව ගන්න ඕන. නිසා කාංජන විජේසේකර ඇමතිතුමා ගත්ත තීන්දුව හරි. එතුමාට පෞද්ගලිකව මේ තීන්දුවෙන් ලොකු හානියක් වෙයි. හැබැයි තරුණ දේශපාලඥයෙක් හැටියට එතුමාට පෞද්ගලිකව මේ තීන්දුවේ ලොකු අවශ්‍යතාවයක් තියෙනවා. හැබැයි එතුමාට පෞද්ගලිකව මේ තීන්දුවේ අවශ්‍යතාවයක් තිබ්බත් එතුමා කෙලින් නිර්භීත තීන්දුවක් අරන් තියෙන බව අපි කියන්න ඕන. හැබැයි අපි දන්නවා අද ගමේ අහිංසක ජනතාවට මේ විදුලි බිල ලොකු ප්‍රශ්නයක් තියෙනවා. හැබැයි විදුලි බිල හැමදාම ප්‍රශ්නයක් තියෙනවා කියන එක අද උද්ඝෝෂණය. අද උද්ඝෝෂණය කරන්නේ කවුද? අද වරාය විදුලි බල මණ්ඩලේ ඔක්කොම රුපියල් ලක්ෂ 2කට එකහමාරට වැඩි පඩි ගන්න අය තමයි අද කොළඹට අවිලා ඉන්නේ. කවුරුත් ලක්ෂයට අඩු පඩි ගන්න අය අවිලා නැහැ. අද මේ උද්ඝෝෂණේ වැඩිම කොළඹට එනවා නම් එන්නේ ලක්ෂ 1.5යි 2 වරාය විදුලි බල මණ්ඩලේ කණිජ තෙල් මේ රටේ හොඳම රැකියාවල් කරන අය තමයි මේ ටැක්ස් එකට විරුද්ධව අද කොළඹට අවිලා තියෙන්නේ. ඒ නිසා මූලාසනේ මන්ත්‍රීතුමනි දැන් සමහර අය ඉන්නවා. දැන් මේ මාලිමාවේ නායකයා බුලත් විතර කඩයක් කරලා තියෙනවද? පෙට්ටි කඩයක් කරලා තියෙනවද? විශ්වවිද්‍යාලයේ එළියට ආපු දවසේ ඉඳන් වයඹ පළාත් සභාවෙන් පටන් ගත්ත දවසේ ඉඳන් දාඩිය බින්දුවක්වත් හෙලන්නේ නැතුව රුපියලක රටට ආදායමක් හොයන්නේ නැතුව රටේ මිනිස්සුන්ගෙන් යපි යපි මහා ලොකු දේශනා දෙනවා කොළඹ. මහා ව්‍යාපාරිකව ගෙනල්ලා ආර්ථික විශේෂඥ කට අරගෙන ආගෙන ඉන්නවා මෙයා කියන ඒවා. මෙයා මොනවද? මෙයා රුපියලක් මේ රටට දායකත්වයක් දීපු කෙනෙක්ද? පෙට්ටි කඩයක් කරලා තියනවද? කොහේ හරි රස්සාවක් කරලා තියනවද? එයා කියන ඒවා අහගෙන ඉන්නවා. ඊට වැඩිය මේ අර එක්සත් ජාතික පක්ෂය අර බුත්තල අපේ ධර්ම මන්ත්‍රීතුමා ඊට වැඩිය ව්‍යාපාරිකෙක්. ඒ මිනිස්සයා ඊට වැඩිය අම්බ කරනවානේ. ඒ මිනිස්සයා ගාව තියනවානේ අර ධර්ම මන්ත්‍රීතුමා. ඒ මිනිස්සයා මේ රටට අන්නේ එයා එතුමාගෙන් උපදෙස් ගත්තා නම් ඊට වැඩිය වටිනවා. ධර්ම මන්ත්‍රීතුමාගෙන් උපදෙස් ටිකක් ගත්තා නම් මේ ව්‍යාපාර කරන විදිය එතුමා හරියට ව්‍යාපාර කරන කෙනෙක්. එතුමා හරියට කියයි ව්‍යාපාරි. එහෙම නැතුව විශ්වවිද්‍යාලයෙන් ආපු දවසේ ඉඳන්ම උද්ඝෝෂණ උපවාස කරලා පෙට්ටි කඩයක්වත් කරන්නේ නැතුව රටේ ආර්ථිකයට රුපියලක දායකත්වයක් දෙන්නේ නැති මේ නායකයෙක්ගේ ආර්ථික විශේෂඥයෝ ඒ වගේම ව්‍යාපාරිකයෝ ගෙනල්ලා දේශනා තියෙනවා. ඒ දේශනා ආගෙන ඉඳත් ඉන්නවා කට්ටිය. මරු වැඩේ තියයි කරලා බලන්න ඕන. එහෙම ආයෙත් රට බාර දුන්නොත් රටට හොඳයි. රටට නියම වෙයි. නියම අනාගතයක් තියෙයි. ඉතින් ඒ නිසා මේවා කාට කියන්නද? කවුරු අහන්නද? ඔහේ කිය කියා රට පිට යනවා. එනවා සෙනඟ පිරෙනවා බස් දානවා දැන් නියමයි. ඉස්සර අපි විතරයි අපිට විතරයි කිව්වේ බොණ්ඩ දීලා බස් දීලා දිනවා කියලා. දැන් අම්මට උඩ කණ්ඩක් දෙනවා බොණ්ඩක් දෙනවා. මේ ටිකේ බිලියන 3කට වැඩි. මං හරියට ගණන් හදලා බැලුවා කාර්යාලයකට ලක්ෂ 2කට වැඩි රුපියල් 50,000 ගන්නවා කාර්යාලය. ඊළඟට කටවුට් ගන්න එක විදියටම කටවුට් වල ලක්ෂ 1.5ක් ගියොත්
කාලයක් තියෙනවා.
කටවුට් වල ලක්ෂ 1.5ක් ගියොත් අතන 50,000යි ලක්ෂ 2යි. කොට්ටාස 14 ග්‍රාම සේකවසන් 14,000යි. කොට්ටාස 5,000යි. කාර්යාල 5,000යි. කාර්යාල 5,000ට ලක්ෂ 2 ගන්න ගියොත් ලක්ෂ 10,000යි. කාර්යාල වලට විතරක් මාලිමාවේ ලක්ෂ 10,000යි. බස් වලට බස් එක රුපියල් 25,000ට අඩුවෙන් යන්නේ නැහැ. හැම මීටින් එකකම බස් 100යි. බස් වලට ලක්ෂ 25,000යි. ස්ටේජ් වලට ඒකට කෝටියයි. එක රැස්වීමකට කෝටියයි. එතකොට දැන් රැස්වීම කීයද? මේ වෙනකොට බදුල්ලේ රැස්වීම 3ක් තියලා තියෙනවා මේ මාස 6ට. එතකොට බස් වලට වියය දැන් බැලුවම කෝටි මං මගේ ගාණ ලක්ෂ 30,000. ලක්ෂ 30,000 කියන්නේ බිලියන 3ක්. බිලියන 3කට වැඩිය මේ වෙනකොට මාලිමාව ඉවර කරලා ඉවරයි. ඔන්න සල්ලි. මේ සල්ලි කොහෙන්ද? මේවා ගණන් හදලා බලන්න ඕන. කාර්යාල හදනවා, එහෙන් යනවා, මෙහෙන් යනවා, රැස්වීම් තියනවා. ආයි දැන් ඉස්සර වගේ නෙවෙයි. හොඳ වේදිකා ගහනවා. ඩිජිටල් දාන්නේ නව තාක්ෂණය. එහෙනම් මේවා කොහෙ සල්ලිද? කොහෙ තියෙන සල්ලිද? කොහෙන්ද මේවා හම්බෙන්නේ? ඉතින් නියමට වැඩේ යනවා දැන්. මං දැක්කා බදුල්ලේ රැස්වීමක් තිබ්බා. මේද අපි ඉස්සර දුන්නේ දැන් රිවර්ස් සයිඩ්. බදුල්ලේ රිවර්ස් සයිඩ් එකේ තමයි දෙපාරක් කෑම බීම නියමයි දැන්. එසා දැන් සෙනඟ වැඩියෙන් ඇදෙනවා ඒ පැත්තට මේ දවස්වල. මොකද රිවර්ස් සයිඩ් එකේ කෑම රිවර්ස් සයිඩ් එකේ බීම තේ නියමට යනවා වැඩේ. මේ කොහෙන්ද මේ සල්ලි? ඉතින් අපිට කියන අපි හොරු. අන්න අනිත් ඒවා හොරු. 222ක් හොරු. ඒ 3 දෙනා විතරයි හොරු නැත්තේ. ඒගොල්ලෝ විතරයි බිලියන ගණන් වියදම් කරන්නේ. කොහෙන්ද මේ සල්ලි? කොහෙන් ආපුවද? කවුද ජොබ් එක කරේ? කවුද රැකියාව කරේ? කොහේ සල්ලිද? ඔයවත් සල්ලි නෑ. ඉතින් ඒගොල්ලෝ ඒ වුණාට වියදම් කරනවා. ඒවා ගැන කතා කරන්න කවුරුත් නෑ. අනිත් මිනිස්සු ඔක්කොම හොරු කරනවා. අනිත් ඇට්ටි ඔක්කොම හොරු වෙනවා. හැබැයි ඒගොල්ලෝ විතරක් හොරු නෙවෙයි. ඒගොල්ලන් ඕන තරම් වියදම් කරන්න සල්ලි එනවා. ඇයි ඉතින් කොළඹ දිස්ත්‍රික්කයේ එක උද්ඝෝෂණයක් කරනවා කියපු ගමන්
එක පිකටිනයක් කරනවා කියලා එක එක ආයතන බය කරනවා. එක්කෙනෙක් ඉන්නවා කොණ්ඩේ කෙරෙල් මිනිහෙක් සුදු ඇඳගෙන ගිහිල්ලා බය කරලා සල්ලි ගන්නවා. අපේ සමහර ආයතනවල මිනිස්සු ඒ බයට ගිහිල්ලා ආ ස්ට්‍රයික් වලට බයට ගිහිල්ලා සල්ලි දෙනවා.
කතා අවසන්
පගාව ගන්න මේ විදියට. ටැග් ලෙවල් එකේ ගන්නේ. ඈ අර කවුද ඉස්සර හිටියේ මේ කැලණියේ අන්න එයා වගේ පොරක් ඉන්නවා ඒගොල්ලෝගේ. ගිහිල්ලා ගන්නවා. බලෙන් ගන්නේ උද්ඝෝෂණ කරනවා හැට. ආවේ නැත්තම් ස්ට්‍රයික් උපවාස කරනවා කෙනෙක් ඉතින් මිනිස්සු බයට සල්ලි දෙනවා. අන්න එහෙම තමයි දැන් සමහර ව්‍යාපාරකාරනි. බොහොම ස්තුති.
කාලය අවසන්
බොහොම ස්තුති. ව්‍යාපාර නැහැ මැතිවරණ ව්‍යාපාර.
ගරු දයාසිරි ජයසේකර මැතිතුමා ඔබතුමාට විනාඩි 9ක කාලයක් තියෙනවා.
ගරු මූලාශ්‍ර මන්ත්‍රීතුමනි විශේෂයෙන් අද මේ පෝට් සිටි එක සම්බන්ධව ගැලලා තියෙන රෙගුලාසි ටික මම හිතන්නේ අත්‍යවශ්‍යම කාරණා කීපයක්. මොකද හේතුව මේ වරාය නගරය හදලා ඒකට අවශ්‍ය කරන පරණ සම්මත කළා සෑහෙන කාලයකට පස්සේ තමයි මේ අවශ්‍ය රෙගුලාසි ටික ගේන්නේ. දැන් මේ රෙගුලාසි ටික ගේනකල් මේ පෝට් සිටි එකේ තිබිච්ච ප්‍රධානම ප්‍රශ්න තමයි මේකට අවශ්‍ය කරන ඒ ඉන්වෙස්ට්මන්ට්ස් නැත්තම් විශේෂයෙන්ම ගත්තොත් එන ආයෝජන කරගන්න බැරි තැනකට මේක තල්ලුලා තිබුණා. ඒ නිසා මම හිතන්නේ අද ඒ සම්බන්ධව මේ ගෙනාපු රෙගුලාසි තාම වැදගත් වෙනවා කියලා මම විශ්වාස කරනවා. විශේෂයෙන්ම මේ පැනවීමත් එක්ක ලංකාව තුළ යම් කිසි විදියකට ආයෝජන ප්‍රවර්ධනයක් ඇති වෙයි කියන විශ්වාසය අපි තුළ තිබෙනවා. විශේෂයෙන් අපි ඊයේ තිබුණ පක්ෂනායක රැස්වීමේදී ඉල්ලීමක් කරා අද දවස අපිට දෙන්න කියලා විපක්ෂයේ විදියට විශේෂයෙන් මේ මැතිවරණය පිළිබඳව ඇති වෙලා තියෙන තත්ත්වයන් පිළිබඳව කතා කරා. නමුත් ආණ්ඩුව ඒකට අපිට ඉඩ දුන්නේ නැහැ. ඒ නිසා අපි මේ කියන කාරණා එක්ක අපි බලාපොරොත්තු වෙනවා අපේ පැත්තෙන් අපිට ඉඩ නොදීමත් එක්ක අත වශයෙන් අපි කිව්වා මේ රෙගුලාසි ටික අපි සම්මත කරමු. සම්මත කළා වර්තමානයේ තියෙන මේ ඇතිලා තියෙන තත්ත්වය පිළිබඳ සාකච්ඡා කරන්න අපිට ඉඩ දෙන්න කියලා. හැබැයි වෙනුවට ආණ්ඩුව මේ පනතම ගේන්න ඕනේ කියලා නැත්නම් මේ විවාදය ගේන්න ඕනේ කියලා කතා කරා. මම කියන්න කැමතියි අද මේ තත්ත්වය තුළ විශේෂයෙන්ම රට ඇතුලේ විශාල අවිනිශ්චිතභාවයක් ඇතිලා තිබෙනවා මේ මැතිවරණය සම්බන්ධව කතා කරපුවා. අපි කතා කරපු හැම ඇමතිවරයෙක්ම ආණ්ඩුව පැත්තෙන් කියන්නේ අපි මේ මැතිවරණය කල් දාන්නේ නැහැ කියලා. ඉතින් ඒක ඒගොල්ලන්ගේ මතය. ඒගොල්ලෝ ඒ විදිහට තමයි කතා කරන්නේ. හැබැයි මම විශේෂයෙන්ම කියන්න ඕනේ මේ මැතිවරණ කොමිසමට අපි 2023 පෞගිය දෙසැම්බර් මාසේ අපි ඇලෝකේෂන් එකක් දුන්නා. නැත්නම් අපි වෙන් කරා මුදලක් මිලියන 10,995. ඊට කලින් අවුරුද්දේ අපි 2022 ඇලෝකේෂන් එක දීලා තියෙනවා. නැත්නම් අපි අනුමත කළ දින මුදල් මිලියන 928ක්. 2021 මිලියන 1017ක්. 2022 මිලියන 10267ක්. දැන් ඇත්තටම එහෙනම් කිසි ප්‍රශ්නයක් තියෙන විදියක් නැහැ. මොකද හේතුව මේ වැඩපිළිවෙල තුළ අපි මේ මුදල වෙන් කළා තියෙනවා නම් අත වශයෙන් එහෙනම් මේ මුදල ලබන දින එක තමයි ආණ්ඩුවේ ක්‍රියාකාරකම්. මිලියන 10,995ක් දීලා තියෙනවා නම් ඒක මැතිවරණ කොමිසමට දුන්නම මේ මැතිවරණය ක්‍රියාත්මක කරන්න පුළුවන්. දැන් කවුරු හරි කියන්නේ ආණ්ඩුවෙන් ආපුවම නෑ අපි මැතිවරණය කල් දාලා නැහැ. මැතිවරණ කල් දාන්න ක්‍රියා කරන්නේත් නැහැ. එහෙනම් මොකටද පාර්ලිමේන්තුවේ මිලියන 10,995ක් අනුමත කරේ? මේ මැතිවරණ වලට විශේෂයෙන් අපි පළවෙනි දවසේම අපි ගන්නෙ මේ විශේෂ ඇලෝකේෂන්ස් නැත්තම් ස්පෙෂල් ඇලෝකේෂන්ස් කියලා අපි කියන්නේ විශේෂ වෙන් කිරීම මේ කොමිෂන් සභාවලට ජනාධිපතිවරයාට මේ වගේ අල්ලස් කොමිෂන් වගේ ආයතන වලට වෙන් කරන ලද මුදල්. මේ මුදල මිලියන 10,995ක් තියෙනවා. ඒක දෙන්නේ නැතුව ආණ්ඩුව කියනවා මැතිවරණය කැන්සල් කරලා නැහැ කියලා. එනිදී අපි කියන්නේ සල් ටික දෙන්න. එතකොට මේ මැතිවරණය තියාගන්න පුළුවන්. දැන් අද මේක නිසා විශාල අවිනිශ්චිතභාවයක් ඇති වෙලා තියෙනවා. දැන් අද මැතිවරණ කොමිසම මැතිවරණ කොමිසම ගිහිල්ලා කියනවා පළවෙනි වතාවට ශ්‍රේෂ්ඨාධිකරණයට අපිට මැතිවරණේ තියන්න බැහැයි කියලා. දැන් මේක තමයි ආණ්ඩුවට අවශ්‍ය වෙලා තිබුණ කාරණා. ඒ නිසා ඒ අයට සිද්ධ වෙලා තියෙනවා අද මැතිවරණ කොමිසම විදියට කියලා කියන්න අපිට මේක තියන්න විදියක් නැහැ නවවෙනිදා. ඒ නිසා දැන් වැඩ පිළිලක් සකස් කරලා දෙන්න කියලා මොකද කරන්න කියලා දැන් ඒක ශ්‍රේෂ්ඨාධිකරණයට බාර දීලා තියෙනවා. දැන් ඒක හෙට තීන්දුව ලැබෙයි කියලා අපි විශ්වාස කරනවා. නැත්නම් සිකුරාදා දිනකට ලැබෙයි කියලා විශ්වාස කරනවා. දැන් මේ තීන තත්ත්වය අනුව 9 වෙනිදා ඡන්දය තියන්න බෑ. එතකොට අපි කිල්ලුව දැන් විශේෂයෙන්ම රටේ පක්ෂ පහක් විතර ගත්තොත් 1 කෝටි 12 ලක්ෂ ගාන විතර අපි අප මුදල් තැන්පත් කරලා තියෙනවා. පක්ෂ පහක් ගත්තොත් කෝටි 56ක් අපි අප මුදල් තැන්පත් කරලා තියෙනවා. හැබැයි මේ කෝටි 56 අපි ඉල්ලපුවාම එක්කෝ අපිට මේ ඡන්ද තියන්න නැත්නම් අප මුදල් ටික දෙන්න. මොකද හේතුව මේවා කාගවත් ගෙදරින් ගියන්ලා ගෙනාපු දේවල් නෙමෙයි. පක්ෂ අරමුදල් වලින් ගෙනාපු ඒවා. අපි කිව්වේ එක්කෝ ඒ අප මුදල් ටික අපිට ආපහු දෙන්න නැත්නම් අඩුම තරමේ ඒකට පොලියක් දෙන්න. දැන් මේක කෝටි 56ක් තියාගෙන ඉන්නවා නම් පොතක අපේ ඇමතුමා මේකට කොයිතරම් ප්‍රමාණයක් පොලියක් එන්න ඕනද? හරි. ඉතින් අපි ඉල්ලන්නේ එක්කෝ ආණ්ඩුව තීරණයක් අරගෙන මේ මැතිවරණය තියන්න අවශ්‍ය කරන කටයුතු ටික කරන්න නැත්නම් ඔබතුමාලා මුදල් ටික දෙන්නේ නැත්නම් අඩුම තරමේ මුදල් දෙන්න ලෑසි වෙයි ජනාධිපතිතුමා දෙන්නේ. ඒකේ තියෙන ප්‍රශ්නේ. හරි. කෝටි 56ක් කෝටි 56ක් තියෙනවා. කරුණාකරලා ඒකේ පොලිය අපිට දෙන්න මේ පක්ෂවලට අඩුම තරමේ. දැන් දැන් මාසයක් දැම්මනම් මේ කෝටි 56 කීයක් එනවද? හරි. දැන් මොකද කියන්නේ මැතිවරණ කොමිසම? මැතිවරණ කොමිසම කියනවා අප මුදල් දෙන්න විදියකුත් නැහැ, ඡන්ද තියන්න විදියකුත් නැහැ. එතකොට කියනවා ඒ වගේම නාම යෝජනා අවලංගු කරන්න විදියකුත් නැහැ. අවලංගු කරන්න ක්‍රම දෙකක් තියෙනවා. එකක් පාර්ලිමේන්තුව යෝජනාවක් ගේන්න ඕනේ මේ මැතිවරණය අවලංගුයි කියලා පාර්ලිමේන්තුවට. ඒ යෝජනාව සම්මත වෙන්න ඕනේ. දෙවනුව අර මැතිවරණ සීමා නිර්ණය කොමිසම ගේන ඒ කොමෙන් සභා වාර්තාව ගැසට් එකක් බවට පත් කරපුවාම මේක ඉබේම අවලංගු වෙනවා. දැන් ඉතින් මං හිතන්නේ මේ කරන්න හදන්නේ වෙන එකක් නෙවෙයි. අගෝස්තු විතර වෙන කාලේ ඉඳලා මහින්ද දේශප්‍රිය මැතිතුමාගේ ඒ සීමා නිර්ණය කොමිසම සභාවේ වාර්තාව ගිනාපුවාම නිකම්ම මේ ගිනාපු නාම යෝජනා අවසන් වෙනවා. එතකොට මැතිවරණෙත් ඉවරයි, ගිනාපු නාම යෝජනාත් ඉවරයි. ආයි මැතිවරණයට කැඳවන්න වෙනවා ඊට පස්සේ. මේක තමයි දැන් ආණ්ඩුවේ ඊළඟ උපාය මාර්ගය වෙලා තියෙන්නේ. දැන් ඒකත් එක්ක අද විශාල අර්බුදයක් තියෙනවා. මේ මැතිවරණයට 81,000ක් විතර අපේක්ෂකෝ ඉදිරිපත් වෙලා තියෙනවා.
ඔබතුමාට තව විනාඩි දෙකක්.
මේ 81,000න් සෑහෙන පිරිසක් රාජ්‍ය සේවකයෝ. දැන් අද ඒ අය අහන ප්‍රශ්න තමයි දැන් අපිට පඩි නැතුව අපි දැන් මාසයක් දෙකක් තුනක් කොච්චර කාලයක් අපි මෙහෙම ඉන්නද? එහෙනම් එක්කෝ ආණ්ඩුව තීරණයක් ගන්න ඕන සල්ලි දෙන්නේ නැත්තම් මැතිවරණ තියන්න ඉඩ දෙන්නේ නැත්නම් පොඩ පොඩ මිරිකලා බොටු මිරිකනා වගේ මේ මැතිවරණ කොමිසම හිර කරලා ගියනලා මැතිවරණයක් නැහැ කියලා දැන්නම ගේනවනම් අඩුව තරම් මේ නාම යෝජනා දුන්න අපේ අපේක්ෂකයන්ට රාජ්‍ය නිලධාරීන්ට ඒ අයට අඩුම තරමේ සේවයට වාර්තා කරන්න දෙන්න මේ අවිනිශ්චිත වාතාවරණය තුළ. මොකද ඒ අයට පඩියක් නැහැ, සතබහ කාලයමක් නැහැ මිනිස්සුන්. ඉතින් ආපහු ජීවිතේට මැතිවරණකට ඒගොල්ලෝ ඉදිරිපත් වෙන්නේ නැහැ. මොකද මේ වගේ අවිනිශ්චිත වාතාවරණයක් ඇති කරපුවා. ඒ නිසා ආණ්ඩුව විදියට අපි කියනවා කරුණාකරලා මේ මැතිවරණයට ඉදිරිපත් වෙලා ඉන්න රාජ්‍ය නිලධාරීන්ට කරුණාකරලා එක්කෝ ඒගොල්ලන්ට නැවත සේවයට වාර්තා කරන්න දෙන්න, නැත්නම් මාසෙ පඩිය දෙන්න ඒගොල්ලන්ට. මොකද තමුන්නාන්සේලා මහලකොට මේක මේ මේ මැතිවරණය දාලිවරලා මැතිවරණ කොමිසම යටතේ ඒක නාම යෝජනා බාර අරගෙන ඒකට ඉදිරිපත් වුණ අපේක්ෂකයන්ට දැන් යන්නේ නැතුව තත්ත්වයට පත් කළා තියෙනවා. මේකට ආණ්ඩුවක් කියන්න ඕනේ. ඒ නිසා වග් කියනවා නේද? එහෙනම් කරුණාකරලා කියන්න. වාගේ වෙලාව ගන්න නැතුව කියන්න. වාගේ වෙලාව
අරන්.
මේ මුල්සිනේකල් මන්තුමනි මැතිවරණේ කල් ගිහිල්ලා නැහැ තාම. කල් ගියොත් ඒ රාජ්‍ය සේවකයින්ට නැවත වරක් පඩි ලබා ගන්න පුළුවන් විදිහට, හැබැයි එයා ඒ කොට්ටාසේ නැතුව අපි දැන් නීතියංශයට කියලා තියෙනවා ඒ පිළිබඳව බලන්න කියලා එයාට නැවත සේවයට යන්න පුළුවන් විදිහට හදලා දෙන්න අපි කටයුතු කරනවා.
නෑ වැඩි දෙන්නේ මතුවා මේ ඒක නෙමෙයි ප්‍රශ්නේ තියෙන්නේ. ඒ ඔය කොට්ටාසි ඔය කතා කරන්නේ අපි වෙන වෙන මේ රාජ්‍ය සේවකයන් විදිහට ඉන්න කට්ටියගේ අනික් කට්ටියනේ. මම කියන්නේ එමණි රජයේ සේවය දැන් අපි හිතමු උදාහරණයක් විදිහට එයාපෝට් එකේ නීවේෂණ කියලා කරන රාජ්‍ය සේවකෙක් එයාට කොහොමද මොකක්ද දින මේ වැඩ පිළිල මොකක්ද වැඩ පිළිලක් නැහැ.
ඒ කොට්ටාසේ නෙමෙයි නම් එයාට ප්‍රශ්නයක්
නැහැ. නෑ නෑ ඒක වෙන කතාවක් කියන්නේ. ඔය වෙන කතාවක් කියන්නේ. මම කියන්නේ ඔයිට වැඩිය වෙන කතාවක්. මං කියන්නේ ඒ ඔබතුමා කියන කතාව වෙනයි. ඕක ඔය මේ සමෘද්ධි අරමේ කට්ටිය සම්බන්ධ වෙන්නේ. මම කියන්නේ ඒක නෙමෙයි. මම කියන්නේ මේ රටේ සමස්ත රාජ්‍ය සේවයේ ඉන්න පොඩි අවස්ථාවෙ ඉන්න කට්ටිය ඉන්නවා. උදාහරණයක් ගමු ආයතනයක ඩ්‍රයිවර් කෙනෙක්. නැත්තම් පියන් කෙනෙක්. මෙයයි ඡන්දි ඉල්ලනවා. හැබැයි මෙයාට දැන් නිවාඩු ගන්න විදියකුත් නැහැ, වැඩ යන විදියකුත් නැහැ. මොකද හේතුව දැන් එයා නිවාඩු අරගෙන ඡන්දේ තියන්නේ නැහැ කියලා බොහොම පැහැදිලි දැන් තමුන්නාසලා මේ කරන වැඩෙන්. හරි ඡන්දේ තියන්නේ නැහැ කියලා ඔබතුමාලා පුන පුනා කියනවා. කියන්නම කරන්නේ ඡන්දේ තියන්නේ නැහැ කියන එක තමයි නොකිය කියන්නේ. හරි ඉතින් ඒ නිසා මම කියන්නේ අරුණාකරලා මේ අපේ රාජ්‍ය සේවකින්ට අරුමතරමේ රාජ්‍ය සේවකින්ට මේ අර්බුදය විසඳගන්න ඉඩ දෙන්න. නැත්නම් මෙයා විශාල අර්බුදයක් අද ඉන්නේ. ඒ නිසා මම කියන්න කැමති හරි දැන් ඉතින් කල් ගියොත් නෙමෙයි දැන් සල්ලි ටික දෙන්නම එනවා. මේ මම දැන් කිව්වනේ මිලියන 10,995ක් අපි ඇලොකේෂන් එක දුන්නා. මොකටද අපි මේ අත උස්සන්නේ? පාර්ලිමේන්තුවේ ඇවිල්ලා අපි මොකටද මේ අයවැයට අත උස්සන්නේ? ඇයි අපි ඡන්ද දුන්නේ මේ අයවැයට? මොකටද තමුන්නාන්සලා අත මේ අයවැයට ඡන්ද දුන්නේ? මේ මිලියන 10,995
දෙන්නනේ.
දීලා දෙන අයවැය ලේඛනයේ දීලා දෙන සල්ලි ටික දෙන්නේ නැත්තම් මොකටද මේ අපි මේ පාර්ලිමේන්තුවෙන් එන්නේ? මොකටද අයවැය සම්මත කරන්නේ? ඒ නිසා මම කියන්නේ තමුන්නාන්සලාට ඡන්දේ උමනා නැහැ. අද තමුන්නාන්සලාට ඡන්දේ නැති නිසා තමුන්නාන්සලා මේ ඡන්දය සම්පූර්ණයෙන් නතර කරලා විනාශ කරන දැනට ගියලා තියෙනවා. මතක තියාගන්න මේකේ තියෙන ප්‍රතිඵලය ඉතාම භයානක තත්ත්වයකට පත් වෙයි කියන විශ්වාසය තමයි අපිට තියෙන්නේ. මේ වගේම ඉතිහාසයේ ඡන්ද කල් දාලා මේ රට විශාල විනාශයකට ගිහලා තමයි නතර වුනේ. නවතත් ඒ විනාශයට මේ රට ඇදගෙන යන්න ඉපයි කියන නිලිම තමයි අපිට කරන්න තියෙන බොහොම ස්තුතියි.
බොහොම ස්තුතියි. ගරු කබීර් හසීම් මැතිතුමා ඔබතුමාට සමා වෙන්න හර්ෂද සිල්වා මැතිතුමා ඔබතුමාට විනාඩි 9ක කාලයක් තියෙනවා.
බොහොම ස්තුතියි.
ඕඩර් ප්ලීස් මුලාසන සඳහා ගරු වේලු කුමාර මන්තුමා.
ඔනරබල් හර්ෂද සිල්වා
ගරු සභාපතිතුමා ජනාධිපතිතුමා සමවෙන්න මේ අද පෝට් සිටි නගරයේ රෙගුලාසි ගෙනල්ලා තියෙනවා ඒව සම්මත කරන්න ඒ සම්බන්ධයෙන් අපේ සහයෝගය තියෙනවා. පෝට් සිටි වැඩපිළිවෙල ඉස්සරහට යන්න ඕනේ. ඒ සම්බන්ධයෙන් මම හිතන්නේ පක්ෂ විපක්ෂ ભેදයකින් තොරව මේ වැඩ කටයුතු ඉස්සරහට අරගෙන යන්න රටක් හැටියට මම හිතන්නේ සියලු දෙනාගේම දායකත්වය අවශ්‍ය වෙනවා. ඊට එහාට ගිහිල්ලා කාරණා කිහිපයක් කතා කරන්න තියෙනවා. ඊයේ ජනාධිපතිවරයා කියලා තියෙනවා IMF ගිවිසුම පාර්ලිමේන්තුවට ගේනවා. ඊට පස්සේ ඒකට ඡන්දෙකට ඉදිරිපත් කරනවා. සම්මත වුණොත් ක්‍රියාත්මක කරනවා. සම්මත වුණ නැත්නම් කරන්න දෙයක් නැහැ. රට අගාධයට වැටේ. මොකද කවුරුත් විකල්පයක් ඉදිරිපත් කළා නැහැ කියලා. මම ජනාධිපතිතුමාට කියනවා ඒ වගේ මේ යස් නෝ තීරණයකට යන්න අවශ්‍ය නැහැ. ඔහු කියනවා මේක තනියෙන් තමයි කරේ. කිසි කෙනෙක්ගේ යෝජනා දුන්නේ නැහැ. වාණිජ මණ්ඩලය විතරයි යෝජනාවක් දුන්නේ කියලා. දැන් මම වාණිජ මණ්ඩලයට කෝල් කරලා අහුව ඕගොල්ලෝ දීපු යෝජනාව අපිට එවන්න කියලා. වාණිජ මණ්ඩලය කියනවා එහෙම එකක් දුන්නේ නැල්ලු. එක්ක වාණිජ මණ්ඩලය බොරු කියනවා. එහෙම නැත්නම් ජනාධිපතිතුමාව කවුරු හරි නොම කරලා තියෙනවා. හරි ඉතින් අපි වාණිජ මණ්ඩලයේ සභාපතිතුමාට කියනවා කරුණා කරලා ඔබතුමා රනිල් වික්‍රමසිංහ ජනාධිපතිතුමත් එක්ක IMF එකත් එක්ක සාකච්ඡා කරලා ඉදිරිපත් කරපු ඒක ඉදිරිපත් කරපු යෝජනාවලිය පාල සභාගත කරා. මොකද මේ චේම්බර් ඔෆ් කොමර්ස් එකත් එක්ක නෙවෙයිනේ මේ රටේ මේ 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 නීති හදන්න ඕනේ. ඒ නීති හදන්න ඕනේ මේව හදන්න ඕනේ මේ පාර්ලිමේන්තුවට සාකච්ඡා කරලා. පාර්ලිමේන්තුවේ සාකච්ඡා කරන්න අපි කීපාරක් කිල්ලුවද? එක පාරක්වත් අපිට ඒ අවස්ථාව ලබා දුන්නාද? පාර්ලිමේන්තුව හරහා තමයි මේ දේවල් සිද්ධ විය යුත්තේ. ඒකට කෙසේ වෙතත් මම ජනාධිපතිතුමාට මතක් කරන්න ඕනේ ඔහුගේ ප්‍රතිපත්ති ප්‍රකාශය ඉදිරිපත් කරා. නවවැනි පාර්ලිමේන්තුව තෙවන සැසිවාරය විවෘත කරමින් ගරු ජනාධිපතිතුමා ඉදිරිපත් කළ ප්‍රතිපත්ති ප්‍රකාශනය. ඕකට විවාදයක් තිබ්බා. ඒ විවාදයේදී අගෝස්තු මාසේ 12 වෙනිදා ගිය අවුරුද්දේ අපි සභාගත කරා ගරු සභාපතිතුමනි, නායකුලෙන් මිදීම සහ අන්තර්ග්‍රාහී තිරසාර සංවර්ධනයේ වෙනුවෙන් වන සලස්ම කියන ලේඛනය මේ හැන්සාට් එකේ තියෙනවා. එතකොට ජනාධිපතිතුමා ඔච්චර ලොකුවට පාර්ලිමේන්තුව ගැන කතා කරනකොට විපක්ෂයේ ඉන්න මන්ත්‍රීවරු ඔවුන්ගේ දේශපාලන පක්ෂය වෙනුවෙන් මේ රටේ ආර්ථික වැඩපිළිවෙල IMF එකත් එක්ක සාකච්ඡා කළ යුත්තේ කොහොමද කියන එක වාර්තාවක් ඉදිරිපත් කරාම එතුමාට බැරි වුණාද එතුමාගේ පාර්ලිමේන්තු ලේකම් හරහා හෝ එහෙම නැත්නම් ඉන්න මන්ත්‍රීවරයා හරහා මේක ඉල්ලගෙන පොඩ්ඩක් කියවලා බලන්න. ඇයි කියන්නේ කවුරුත් උදව් කරේ නැහැ, කවුරුත් මේ සම්බන්ධ යෝජනා දුන්නේ නැහැ කියලා? කනගාටුවේ ගරු කතා නැහැ ජනාධිපතිතුමා. අපි ඔබතුමාට කියනවා කරුණා කරලා ඒක ඉල්ලගෙන කියවලා බලන්න, කියන්නේ නැතුව අපි දුන්නේ නැහැ කියලා. ඒ හැබැයි අපි ඊට පස්සේ මේ ඒ කාරණා 10ක් අපි එදා මේ ලයිස්තුගත කරා මොකද කරන්න ඕනේ කියලා. හැබැයි අත් වශයෙන්ම ජනාධිපතිතුමා ඔබතුමා එන්නත් කලින් තමයි අපි මේ IMF ගැන මෙතන කතා කරේ. ඔබතුමා මේ 2021 ද 22ද කොහෙද මට මතක නැහැ. ඔබතුමා එන්න කලින් මේ පාර්ලිමේන්තුවේ 2020 අපි ආපු පළවෙනි දවසේ කරපු පළවෙනි කතාවම කිව්වා IMF එකට ගිහිල්ලා කරුණා කරලා මේ ප්‍රශ්නේ ගොඩින් බේරගන්න. එදා ගියානම් රුපියල ඩොලරයට සාපේක්ෂව රුපියල් 200යි, උද්දමනයේ 5යි නැත්නම් 6යි, පොලිය අනුපාතයේ 5යි නැත්නම් 6යි. එදා ගියේ නැහැ. අපිට උසිලි විසිලි කරා, මට ගැහුවා, hina වුණා, තමුස දන්නේ මොනවද කියලා ඇහුවා. අපිට දේශීය මේ ඩොමෙස්ටික් සොලියුෂන් තියනවා කියලා කිව්වා. අන්තිමට PB ජයසුන්දර හොයාගන්නත් නැහැ, නිවාඩ් කබ්‍රාල් හොයාගන්නත් නැහැ. ඒ නිලධාරි ඊට පස්සේ දේශපාලනඥ ඔක්කොම ගෙදර ගිහිල්ලා දැන් මහ විශාල වලක වැටිලා මේ වලෙන් ගොඩ එන්න අපි පිළිගන්නවා. IMF එකට යන්න ඕනේ මේ අවස්ථාවේදී. අපි දේශපාලන ඌය කරන්න ඕනේ. නමුත් වෙන විකල්පයක් මේ අවස්ථාවේ නැහැ. ඒක තමයි අත්ත කතාව. හැබැයි IMF එකෙන් මේ සියලු ප්‍රශ්න බේර ගන්න බෑ. අපි ගිලෙන මිනිහෙක්. ඒ ගිලෙන මිනිහට ටියුබ් එකක් දාලා තියෙනවා. දැන් මේ ටියුබ් එකෙන් එල්ලලා කොහොම හරි බෝට්ටුවට නැග ගන්න. නැගගත්තයින් පස්සේ අපි සාකච්ඡා කරමු කොහොමද කියලා මේ රට ගොඩ ගන්න. සමහර විකල්ප කණ්ඩායම් IMF කියන අකුරු තුන කියන සූදානම් නැහැ. හැබැයි වෙන විකල්ප තියෙනවා නම් ඉදිරිපත් කරන්න කියලා අපි කියනවා. හැබැයි අපි එකක් කියනවා. ඒ තමයි මේ ඔබතුමන්ලා අපිත් එක්ක සාකච්ඡා කරන්නේ නැතුව වාණිජ මණ්ඩලය සමග විතරක් සාකච්ඡා කරලා ඉදිරිපත් කරපු IMF එකේ කොන්දේසි හෝ මොනවා හෝ ඒවා එකඟතාවලට අපි ඔය කියන විදියට එකඟ වෙනවා කියලා කරුණා කරලා නම් හිතයි තියාගන්න එපා. එහෙම කරන්න බෑ. අපිට අවස්ථාවක් දෙන්න ඕනේ මේ පාර්ලිමේන්තුවේදී. මේක මීට වඩා සාකච්ඡාවට භාජනය කරලා කළ යුත්තේ කෙසේද කියන එක පිළිබඳව තීරණයක් ගන්න. ගරු සභාපතිතුමනි, අද අපි පාර්ලිමේන්තුවේ සභාගත කරනවා සිංහල නුයි ඉංග්‍රීසියෙන් නුයි අපේ යෝජනාවලිය නැවත. ගරු ජනාධිපතිතුමනි, සිංහලෙන් නම් සිංහලෙන් ඉංග්‍රීසියෙන් නම් එහෙමයි දෙමළිනුත් තියෙනවා. මම ඒකේ print out එකක් අරන් සභාගත කරනවා. මේ එදා අපි කියපු කාරණා 10 තවදුරටත් විග්‍රහ කරලා කොයි ආකාරයෙන්ද අපි IMF එක සමග, කොයි ආකාරයෙන්ද අපි ලෝකයේ අනිත් ප්‍රජාව සමග සාකච්ඡා කළ යුත්තේ, කුමක්ද කළ යුත්තේ කියන කාරණා අපි විග්‍රහ කරලා තියෙනවා. අපේ මතය මේක. අපේ සජිත් ප්‍රේමදාස නායකතුමා සහ අපේ ආර්ථික කමිටුවේ සාමාජිකයන් වන ඉරාන් වික්‍රමරාජ කබිරාසීම් සහ මම ඇතුළු කණ්ඩායම විසින් අපේ විද්වත් කණ්ඩායම් සමග සාකච්ඡා කරලා තමයි මේක ඉදිරිපත් කරලා තියෙන්නේ. මූලික කාරණා හතරක් තියෙනවා. පළවෙනි කාරණාව තමයි දූෂණය පිටුදැකීම. ඒක කරන්නේ කොහොමද? අලුත් නීති මොනවද? ඉන්ඩිපෙන්ඩන්ට් ප්‍රොසිකියුෂන් ඔෆිස් එකක් ගේන්නේ මොකද්ද කියන එක පිළිබඳව අපි මේක කියනවා. ඒක කරන්නේ නැතුව කිසිම දෙයක් සාර්ථක වෙන්නේ නැහැ. මේකේ හොරු කණ්ඩායමක් එක්ක කිසිම දෙයක් කරන්න බෑ. අපිට කෙලින් කියන්න පුළුවන් මේ ගැන. ඒ නිසා ඒක එක දෙක ආර්ථිකය කොහොමද ස්ථායි කරන්න කියලා. මම දීර්ඝව කතා කරන්නේ නැහැ. ආර්ථිකය ස්ථායි කරගන්න යම් කිසි තැනකට මහ බැංකුව අද රට කරලා තියෙනවා. අපිට කොහක වෙන්න ඕනේ නැහැ. හරි යමක් හොඳක් කරා නම් අපි ඒක පිළිගන්න සූදානම් වෙන්න ඕනේ දේශපාලන පක්ෂ ભેදයකින් තොරව. හැබැයි ඒ ස්ථායි කිරීම හරහා සාමාන්‍ය ආර්ථිකයට ලොකු පහරක් වැදලා තියෙනවා. පොලි අනුපාතයේ 135ට ගිහිල්ලා තියෙනවා. 135ට පොලි අනුපාතය යනකොට කොහොමද සාමාන්‍ය බිස්නස් එකක් හරි කරගන්නේ? ඒතර ස්ථායි කිරීමෙන් එහෙට යන්න ඕනේ. මොකද්ද වැඩ පිළිවෙල ස්ථායි කිරීමෙන් එහෙට යන්න? සමහරු කියන කාරණා හිතලා බලුවම හිනහත් යනවා. ওই විදිහට රටක් හදන්න පුළුවන්ද කියලා. අපේ ඊළඟ යෝජනා ටික තියෙන්නේ වර්ධනයේ දිරිගැන්වීම. කොහොමද සංකෝචනය වෙන්නේ?
Honorable member, you have one more minute.
කොහොමද සංකෝචනය වෙන්නේ ආර්ථිකය නැවත ප්‍රසාරණය කරන්නේ? කොහොමද රැකියා නිර්මාණය කරන්නේ? රැකියා නිර්මාණය කරන මිනිස්සුන්ට මනුස්සකම තියෙන ධනෝත්පාදනය කරන්න පුළුවන් ආර්ථික වැඩපිළිවෙලක් අපි මෙතන ජනතාවට ඉදිරිපත් කරලා තියෙනවා. හතරවෙනි නමුත් වඩාත්ම වැදගත් සමාජ සාධාරණත්වයේ තහවුරු කිරීම ගැන අපි දීර්ඝව සාකච්ඡා කරලා තියෙනවා. ඉතින් ඒ නිසා ගරු සභාපතිතුමනි අපිට කැමති කියන්න ජනාධිපතිතුමාට නෑ ඔය වගේ ත්‍රෙක්න් කරන්න එපා. ඇවිල්ලා කියන්න එපා. අපි වාණිජ මණ්ඩලයත් එක්ක එකතු වෙලා හැදුවා IMF එකත් එක්ක ඉග්‍රීමෙන්ට් එකක් පාස් කරනවා නම් පාස් කරන්න නැත්නම් විනාශ වෙන්න කියලා. එහෙම කරන්න එපා. ඔබතුමා පාර්ලිමේන්තුව පිළිබඳව ලොකු අපි දන්න විදිහට නම් මේ මේ වගකීමක් සහ ඒ පිළිබඳව ලොකු විශ්වාසයක් තියෙන පුද්ගලෙ. ඉතින් ඒ නිසා ඔබතුමා මම දන්නවා චන්දට බයයි කියලා. ඒ චන්දට බය නිසා තමයි චන්ද තියන්නේ නැත්තේ. ඒක නිකන් අපිට නිකන් අපි ඊයේ ඉපදිච්ච බබු නෙවෙයිනේ. හරි ඉතින් ඒ නිසා අපි දන්නවනේ කොච්චර ඇලකේෂන් එක තියෙනවනේ. ඇලකේෂන් එක නැති වෙන්නේ කොහොමද? දැන් උදාහරණයක් ඇරෙන්න අපිට මේක ප්‍රශ්න කරන්නවත් විදියක් නැහැ. මුදල් කාර්ක සභාවේ සභාපතිකම දෙන්නේ නැහැ උදුර ගන්න හදනවා. මොකද්ද ජනාධිපතිතුමා?
Please wind up.
I will wind up. So ඉතින් ඒ නිසා අපිට කියන්න තියෙන්නේ එහෙම කරන්න එපා. මේ ප්‍රජාතන්ත්‍රවාදයේ විපක්ෂයට තමයි මුදල් කාර්ක සභාවේ සභාපතිත්වය දෙන්න ඕනේ. ඒක උදුර ගන්න එපා. ඒක උදුරගත්ත නිසා තමයි ගිය පාරත් විපක්ෂයට අපේ අදහස් හරි ප්‍රකාශ කරන්න බැරි වුණේ. අපි ධනාත්මකව මේකට සම්බන්ධ වෙලා ඉන්නවා. ඒ නිසා ඒක උදුර ගන්න එපා. අපිට ඒක දෙන්න කියලා ඉල්ලමින් මේ QR කෝඩ් එක. මේ QR කෝඩ් එක මේක හෑන්ඩ් ෂාඩ් එකේ දාන්න. මොකද දන්නවද? අපි කියනවනේ දැන් මං ගිය පාර මේක මේ ටේබල් කරාම දැන් මේක තියෙන ඇස්ටරිස්ක් එකක් දාලා පාර්ලිමේන්තුවේ ලයිබ්‍රරි ගිහලා ගන්න කියලා. කවුරුත් පාර්ලිමේන්තුවේ ලයිබ්‍රරි යන්නේ නැහැ මේක ගන්න. ඉතින් ඒ නිසා මං හිතන්නේ පළවෙනි පාර වෙන්නේ නැති මේ QR කෝඩ් එක කෙලිම හෑන්ඩ් ෂාඩ් එකේම දාන්න. ඒතර කියවන එක්කෙනට ටෙලිෆෝන් එක මේකට ඇල්ලුවාම කෙලිම ડોකියුමන්ට් එකනේ යන්න පුළුවන්. ඒ නිසා මේ මේ මම ඉල්ලනවා මේ මහලේකම්තුමාගෙනුත් අලුත් මේ ක්‍රමවේදයක් පටන් ගන්න. අලුත් සම්ප්‍රදායක් පටන් ගන්න. ලයිබ්‍රරි තියන්න ඕනේ නැහැ. ලයිබ්‍රරි තියනවා නම් තියන්න පුළුවන්. ඉන් ඇඩිෂන්. අපි දාන්න කියලා ඉල්ලමින් මගේ වචන සල්ප අසංගන බොහොම ස්තුතියි.
Thank you. Honorable Kabir Azim. You have only 6 minutes.
How much?
6 minutes.
Thank you. මූලාසනයේ ඔබන කර්මාන්තිතුමනි. හරිනම් අද අපි දේශපාලන පොරපිටියේ සිටිය යුතු වේලාවක අපි පාර්ලිමේන්තුවේ විවාදයක සම්බන්ධ වෙනවා. මුදල් නැතිකමට ඡන්දයක් කල් දැම්මා කියලා ආණ්ඩුව කිව්වට මම අහන්න කැමති විශේෂයෙන්ම ආණ්ඩුවෙන් ආරංචි මාර්ග අනුව පෙබ්‍රවාරි මාසේ බදු එකතු කිරීම සඳහා ආදායම් බදු දෙපාර්තමේන්තුවේ ඉලක්කය තිබුණේ රුපියල් බිලියන 168ක් පෙබ්‍රවාරි මාසේ පමණක් එකතු කරන්න. පෙබ්‍රවාරි මාසේ පළවෙනිදා සිට 15 වෙනිදා දක්වා ආදායම් බදු දෙපාර්තමේන්තුව රුපියල් බිලියන 118ක් එකතු කරලා තියෙන බව අපිට ලැබෙන ආරංචි මාර්ග අනුව සහතික වෙනවා. රුපියල් බිලියන 118ක්. එතකොට බිලියන 10ක් ඡන්දයක් මෙහෙවන්න සල්ලි නැ කියන එක පට්ටපල් බොරුවක්. ඉතුරු ගාන ලබා ගැනීම සඳහා 20 වෙනිදා සිට එකතු කිරීම මත අගය මත බදු සහ සමාජ ආරක්ෂණ බදු එකතු වුණාම තවත් ඒ 168 බිලියනක ඉලක්කයට යනවා. ඒ වගේම රේගුව සහ සුරා බදු වලින් තව බිලියන 40ක් මේ මාසේ ලබා ගැනීම සඳහා ඉලක්ක කරලා තියෙන බව අපට ආරංචිය ලැබිලා තියෙනවා. මේ වගේ තත්ත්වයක් උද රුපියල් බිලියන 10ක් ඡන්දයක් පවත්වන්නට මුදල් නැහැ කියන එක මේකෙන් බොරුවක් බවට සහතික වෙනවා. ඒ පමණක් නෙවෙයි නිමල් සිරිපාල සිල්වා ඇමතුමා දැන් දවස් කීපයකට කලින් ප්‍රකාශයක් කරලා තියෙනවා ඩොලර් මිලියන 132ක මුදලක් ආයෝජනය කරලා වරාය සංවර්ධන ව්‍යාපෘති කීපයක් පටන් ගන්න යනවා ඊස්ට් කන්ටේනර් ටර්මිනල් ජයා ටර්මිනල් එකට ඩොලර් මිලියන 132ක් ආයෝජනය කරන්න. එතුමා කියන්නේ මුදල් ලබා ගන්න වරායෙන් ලැබෙන ආදායම් මත කියලා. එතකොට වරායෙන් මේ ආදායම තියනවනේ වරායත් බදු ගෙවනවා. එතකොට ඒවත් එකතු වුණාම මුදල් නැහැ කියන එක මේකෙන් බොරුවක් බවට පත් වෙනවා. එතකොට මේකෙන් පැහැදිලිව සදාචාර නොවන අශීලාචාර ක්‍රියාවක් තමයි ආණ්ඩුව ක්‍රියාත්මක කරලා තියෙන්නේ. නීති විරෝධී ක්‍රියාවක් ක්‍රියාත්මක කරලා කියන්නේ. රජය මං හිතන්නේ බය වුණා ඡන්ද ප්‍රතිඵලවලට. ඒ නිසා මම කනගාටු වෙනවා මේ වෙලාවේදී. ඒ අයිතිය මේ රටේ හැම පුරවැසියෙක්ගේම අයිතිය. ඒ ඡන්දය තැබීම මේ වරාය නගරේ රෙගුලාසි ගේනවට වඩා වැදගත් කියලා අපි දකිනවා. මොකද ආයෝජන එන්නේ නැහැ මෙහෙ ප්‍රජාතන්ත්‍රවාදය රැකුණේ නැත්තම්. දැන් මේක මුළු ලෝකෙටම යන පණිවිඩය වෙනස්. වරාය නගරයේ සංවර්ධනය පිළිබඳව ප්‍රතිපත්තියක් වශයෙන් රෙගුලාසි කීපයක් අත ගෙන යෑමේදී අපට සංකල්පයක් සඳහා අපේ විරෝධයක් නැහැ. අපි ඒ සංකල්පයට එකඟයි. හැබැයි ඒක ක්‍රියාත්මක කිරීමේ ක්‍රමවේදය පිළිබඳව අපට ලොකු ප්‍රශ්නයක් තියෙනවා. මොකද පෝට් සිටි කමිෂන් එක වරාය නගරය කොමිෂන් සභාවට අසීමිත බලයක් දීලා තියෙනවා. කොමිෂන් සභාවට එයාලට ඕන තරම් බදු සහන මේ පෝට් සිටි එක ඇතුළේ ආයෝජනය කරන සමාගම් වලට බදු සහන ඕන කාලයක් ලබා දෙන්න අවුරුදු 40ක කාලයකට තීරණය කරන්න පුළුවන් කියලා. අවුරුදු 40ක කාලයක් බදු සහන දෙනවා නම් විදේශ ආයෝජකයෙකුට ඒ කියන්නේ කෙනෙක්ගේ ජීවිතෙන් අඩක්. එතකොට අවුරුදු 40ක කාලේ ඒගොල්ලෝ තීරණය කරන්න පුළුවන් ඕන කම්පැනියකට දෙන්න. එතකොට මේකෙන් ඉතාම කනගාටුයි. ඔව් එමත්තුමා.
එහෙම මූලිකයේ තිබුණත් අපි තව බිල් එකක් ඩ්‍රාෆ්ට් කරන් තිනවා. ඒ රෙගුලාසිය මෙතන
ඒක සංශෝධනය කරන්න හිතනවාද?
ඔව් ඒකේ එනවා බිස්නස් ඔෆ් ස්ට්‍රැටජික් ඉම්පෝර්ටන්ස් බිල් එක.
හරි.
ඒකෙදි පැහැදිලිව සඳහන් වෙනවා ඒක අද ඒ වගේ නෑ.
ඒක වෙනස් කරනවා නම් බොහොම වැදගත් කියලා මම හිතනවා. මොකද ගෝලීය ආයෝජනය පදනම් වෙන්නේ තරණකාරීත්වය මත. ඒ නිසා මේ බදු සහන දීලා නෙවෙයි ලෝක බැංකුව අනුව තියෙනවා කාරණාවල් කීපයක්. එකක් තමයි තරඟකාරීත්වය ඇති වෙන්නේ කොහොමද? ප්‍රතිපත්ති සංගත භාවයක් රටේ තියෙන්න ඕනේ. පොලිසි ප්‍රෙඩිකටබිලිටි. ඒක ලංකාවේ තියෙනවද නැද්ද කියලා අපි මේ ආණ්ඩුව තුළ තියෙනවද නැද්ද කියන ප්‍රශ්නයක් තියෙනවා. ඊළඟට තියෙන්නේ නියාමන නිශ්චිත භාවය, රෙගියුලේටරි සර්ටනිටි. ඉතින් ඒවා හදා ගන්න ඕනේ. රෙගියුලේටරි සර්ටනිටි තියෙන්න ඕනේ. දවසින් දවස වෙනස් වෙන්න බෑ රෙගියුලාස්. ඊළඟට ඉලක්කගත ආයෝජන ප්‍රමුඛත්වය, ටාගටඩ් ඉන්වෙස්ට්මන්ට් ප්‍රොමෝෂන්. ඉතින් මේ ටික හරහා විදේශ ආයෝජන රටකට එන්න නම් ප්‍රධානම නිර්ණායක තමයි එකක් දේශපාලන ස්ථාවරත්වය. අද ලංකාවේ දේශපාලන ස්ථාවරත්වය නැහැ. අද ඡන්දයක් නැති කරලා ඒ ස්ථාවරත්වය තවත් අවදානම් තැනකට ගිහිල්ලා තියෙනවා. ඊළඟට තමයි සර්වාර්ථික ස්ථාවරත්වය. දැන් මේ හර්ෂඩි සිල්වා එමත්තුමා කතා කරා අර IMF එකට යන එක සර්වාර්ථික ස්ථාවරත්වය ඇතිකරනකම් ආයෝජනය මේ රටට එන්නේ නැහැ. ඒ නිසා ඒක ඊළඟට කරන්න ඕනේ. ඊළඟට තමයි නීතියේ ආධිපත්‍ය සහ නියාමන රාමුව. ඉතින් මේ ටික ඔබතුමන්ලා ආණ්ඩුවක් හැටියට හරි ආකාරව කරනවා කෙරුවට පසුව තමයි මේ රටට ආයෝජනය එන්නේ. ඒ නිසා බදු සාන දීලා නැත්තම් අඩු වැටුපකට සේවකයෝ ලබා දීලා එනම් අමුද්‍රව්‍ය ලබා තියෙනවා කියුවට ඉස්සර වගේ ඒවට ආයෝජකයෝ රටකට එන්නේ නැහැ. මීට වඩා වැදගත් දේවල් දිහා බලනවා ඒ විශේෂයෙන්ම දේශපාලන ස්ථාවරත්වය. හොඳම උදාහරණයක් ගන්න ඉන්දියාව. ඉන්දියාව ගත්තම ඒගොල්ලෝ බදු අසීමිත කාලයකට සහන දෙන්නේ නැහැ. විදේශ සමාගමක් ආවම බදු අය කරනවා. ලෝකේ 20 වසරේ ගත්තම විශාලතම ඍජු විදේශ ආයෝජන ලබා ගැනීමේ රටක් හැටියට පස්වෙනි තැන ඉන්නේ ඉන්දියාව. ඉන්දියාවට මං හිතන්නේ 2020 පමණක් ගත්ත ඩොලර් බිලියන 81ක්. ඒ කියන්නේ ඉන්ෆර්මේෂන් ඇන්ඩ් කමියුනිකේෂන් ටෙක්නොලොජි පැත්තට විශේෂම කම්පියුටර් සොෆ්ට්වෙයාර් ඇන්ඩ් හාඩ්වෙයාර් ශේස්ත්‍රේ ඒ ආයෝජන වල බහුතරයක්ම ඉන්දියාවට ගියේ. ඉන්දියාව කොහොමද ඒක
ගත්තේ?
ඒ වගේම සිංගප්පූරුව මං හිතන්නේ සිංගප්පූරුව තමයි ඉන්දියාවට වැඩියෙන්ම ආයෝජනය කරේ ගිය වසරේ. දැන් බලන්න සිංගප්පූරුව එහෙ ගිහිල්ලා ICT පැත්තෙන් ආයෝජනය කරා ඉන්දියාවට. මම මතක් කරනවා මේ පාර්ලිමේන්තුවේම එදා මේ ආණ්ඩුවේ අය විපක්ෂයේ ඉන්නකොට ශ්‍රී ලංකා සිංගප්පූර් ෆ්‍රී ට්‍රේඩ් ඇග්‍රීමන්ට් එක අත්සන් කරන්න යනකොට පාරට බැහැලා මහා බිල්ලෙක් මවලා ඔක නැවැත්තුවා. එදා අපි ඒ ගිවිසුම අත්සන් කරලා නීතිගත කරලා තිබ්බා නම් ඒ සිංගප්පූර් ආයෝජන ටික ලංකාවට එනවා. දැන් වෙනකොට චීනයෙන්
විශාල ජපානයේ සමාගම් ගොඩක් චීනෙන් පිටත් වෙලා යනවා. මොකද ඒගොල්ලන්ගේ කම්කරු ගාස්තුව වැඩි වෙලා. තවත් ඒ පරිසරයේ ප්‍රශ්න තියෙන නිසා. හැබැයි ඒගොල්ලෝ එක රට එක සමාගමක්වත් ජපානය අපිත් එක්ක බොහොම හිතවත්. හැබැයි ඒවා යන්නේ වෙන රටවල් වලට. එක්කෝ ඉන්දියාවට, වියට්නාමයට, බංග්ලාදේශයට, තායිලන්තයට, මැලේසියාවට. ඇයි ලංකාවට එන්නේ නැත්තේ? ඒක බදු සහන දීලා
ඒගොල්ලෝ
මේ රටේ ස්ථාවරත්වය ඇති කිරීම සඳහා පරිසරය සකස් කරන්න ඕනේ. ඒ නිසා මම ඉල්ලා සිටිනවා ඇමතුමා මෙතන ඉන්න නිසා අර අසීමිත කාලයකට අවුරුදු 40කට බදුසාන දීන දෙන වැඩසටහන් වලින් රටට වාසියක් වෙන්නේ නැහැ. අපටත් මීටරේ දුවන්න ඕනේ. ආයෝජනයේ ආයෝජකෙක් ආවම අඩු තරමින් රටට ඒකෙන් බදු ආදායමක් ඇති වෙන්න ඕනෑම කියන එක විශේෂයෙන් මතක තියාගන්න කියලා ඉල්ලා සිටමින් මගේ වචන සල්පය අවසන්
කරනවා. Thank you very much. Honorable SMM Musharraf.
தலைமை ஆசனத்தில் அமர்ந்திருக்கும் உறுப்பினர் அவர்களே, இந்த பாராளுமன்றத்திற்கு ஒரு பாராளுமன்ற உறுப்பினராக வருகை தந்ததிலிருந்து இரண்டு விடயங்களை நான் தொடர்ச்சியாக சொல்லி வருகிறேன். ஒன்று, இந்த நாடு தேர்தல் மைய அரசியலிலிருந்து விடுபட்டு தேச மைய அரசியலை நோக்கி நகர வேண்டும் என்ற ஒரு கருத்தை அடிக்கடி வலியுறுத்தி வருவதுண்டு. அதுபோல இலங்கை போன்ற தேசத்தை நாம் வளர்ச்சி பாதையில் கொண்டு செல்ல வேண்டுமாக இருந்தால் அன்பப்புலர் டிசிஷன் பிரபல்யமற்ற தீர்மானங்களை இங்குள்ள உயர் அதிகாரத்தில் உள்ளவர்கள் எடுக்க வேண்டும் என்கின்ற விடயத்தையும் நான் அவ்வப்போது வலியுறுத்தி வருவது வழக்கம். இன்றைய சூழ்நிலையிலே எல்லோரும் தேர்தலை நடத்துவது தொடர்பான கோரிக்கையை விடுக்கின்றார்கள். அதேபோன்றும் தேர்தல் நடத்தப்பட மாட்டாது என்பதான களயதார்த்த நிலைகள் பற்றி பேசுகின்றோம். தேர்தல் மைய அரசியலை விடுத்து தேச மைய அரசியலை நோக்கி நாம் நகர வேண்டும் என்று நான் ஏன் அடிக்கடி கூறி வருகிறேன் என்றால், எமது நாட்டில் எடுக்கப்படுகின்ற எல்லா தீர்மானங்களும் ஒரு தேர்தலை மையப்படுத்தித்தான் எடுக்கப்படுகிறது. தேர்தல் ஒன்று நடைபெறுமாக இருந்தால் அந்த தேர்தலிலே நாம் வெற்றி பெற வேண்டும் என்கின்ற அந்த ஏற்பாட்டில் தான் இங்கே அரசியல் தீர்வு பேசப்படுகிறது, ஒரு தேர்தல் பற்றி பேசப்படுகிறது, பொருளாதார விடயங்கள் பற்றி பேசப்படுகிறது. அனைத்துமே ஒரு தேர்தலை மையப்படுத்தியதாகத்தான் இந்த நாட்டிலே நடந்து வருவதை நாம் பார்க்கின்றோம். இன்று துறைமுக நகரம் தொடர்பான இரண்டு பில் தொடர்பாக நாங்கள் விவாதித்துக் கொண்டிருக்கின்றோம். இந்த துறைமுக நகர திட்டம் இந்த நாட்டிற்குள் வருகை தந்த போது கூட ஒரு அரசாங்கம் இந்த திட்டத்தை கொண்டு வருகிற போது மற்ற அரசாங்கம் அதனை தடுத்தது. இந்த ஆரம்பத்தில் கொண்டு வந்த அரசாங்கம் அவர்களால் விடப்பட்ட தவறுகள், குறிப்பாக இந்த துறைமுக நகரம் என்பது நகரத்தால் அதிலே உள்ள நிலங்கள் சீனாவிற்கே சொந்தமாக கொடுக்கப்படுகின்ற நிலைகள் காணப்பட்டனது ஒரு சில பகுதிகள். எனவே அது ஒரு நாட்டினுடைய இறைமைக்கு ஆபத்து என்கின்ற அடிப்படையிலே அது விமர்சனத்திற்குள்ளாகி அடுத்து வந்த நாடு அடுத்து வந்த ஆட்சியாளர்கள் அதனை வேறு வழியிலே திருத்தங்கள் செய்து வழங்க முற்பட்ட போதும், அதனை முற்றுமுழுதாக நிறுத்த முற்பட்ட போதும், அவர்களுடனான சீனாவுடனான ஒப்பந்தத்தின் அடிப்படையில் மேலதிகமான 44% நிலத்தையும் அவர்களுக்கு கொடுக்க வேண்டிய ஒரு துர்ப்பாக்கிய நிலை இந்த தேசத்திற்கு ஏற்பட்டது. இதிலே ஆரம்பத்தில் இந்த துறைமுக நகரத்தோடு ஒப்பந்தத்தில் ஈடுபட்ட அரசாங்கத்தை குறை சொல்வதாம் அல்லது அதனை இடைநிறுத்துவதற்காக காலம் தாழ்த்தியமையினால் 44% மேலதிக நிலத்தை கொடுத்த பின்வந்த அரசாங்கத்தை குறை சொல்வதா என்பதையும் பார்க்க, இந்த எல்லா அரசாங்கங்களும் ஒரு ஒருமித்த தீர்வு திட்டத்தின் ஊடாக இவ்வாறான சர்வதேச உடன்படிக்கைகள், சர்வதேச வர்த்தகம், சர்வதேச ஒப்பந்தங்கள் நடக்கிற போது எல்லோரும் பங்கேற்கின்ற ஒரு முகாமைத்துவ குழு, அது நாட்டிலே அரசாங்கம் இருந்தாலும் பாராளுமன்றம் இருந்தாலும் இல்லாவிட்டாலும் ஒரு மேற்பார்வை குழு ஒன்று அமைக்கப்பட்டு இவ்வாறான சர்வதேச ஒப்பந்தங்கள் நடந்திருக்குமாக இருந்தால் ஆரம்பத்தில் செய்யப்பட்ட ஒப்பந்தம் சரியாக செய்யப்பட்டிருக்கும். பின்வந்த அரசாங்கங்கள் அதனை நிறுத்தியிருக்க தேவையில்லை. அது நிறுத்தியதன் காரணமாக மேலதிக 44% நிலத்தையும் கொடுக்க வேண்டிய ஒரு நிலை ஏற்பட்டிருக்காது என்பதுதான் களயதார்த்தம். இவை ஏன் ஏற்படுகின்றனவென்றால் எல்லாமே இந்த தேர்தல் மைய அரசியலை ஒட்டியதான நிகழ்வாகவே நான் இதில் பார்க்கின்றேன். எனவே ஒரு தேச மைய அரசியல் இங்கே நிகழுமாக இருந்தால் சர்வதேச ஒப்பந்தங்கள் அனைத்துமே ஒரு முகாமைத்துவ சபையூடாக எந்த ஆட்சி இருந்த போதும் கூட, எந்த ஆட்சி மாறிய போதும் கூட தொடர்ச்சியாக கொண்டு செல்லப்படுமாக இருந்தால் இந்த நாட்டில் நல்ல திட்டங்களுக்கு நீடித்த ஆயுள் கிடைத்திருக்கும். ஆனால் 5 வருடத்தில் ஒரு அரசாங்கம் கொண்டு வருகிற திட்டம் அந்த அரசாங்கத்துக்கு நட்பேறு தரும் என்பதற்காகவோ அல்லது இந்த அரசாங்கத்தின் பிழையான திட்டம் என்பதற்காகவோ இன்னும் ஒரு அரசாங்கம் வந்து மாற்றுகின்ற போது இந்த நாட்டிலே ஒரு எந்த ஒரு திட்டமும் ஒரு தொடர்ச்சி தன்மையற்றதாக அல்லது நாட்டுக்கு மிகப்பெரும் நஷ்டத்தை கொடுக்கக்கூடியதாக இருப்பது என்பது இந்த நாட்டிலே ஒரு மிகப்பெரியதொரு அபத்தம் என நான் நினைக்கின்றேன். அந்த அடிப்படையில் இப்பொழுது பார்க்கின்ற போதும் இந்த போச்சிட்டியில் உள்ள அனைத்து நிலங்கள் அதிலே உள்ள அத்தனை விடயங்களும் மிகச்சிறந்த முறையில் ஜனாதிபதியால் நியமிக்கப்பட்ட ஒரு குழுவினால் நடாத்தப்படுவதென்பது ஒரு நல்ல விடயம். எனவே அது தொடர்ந்தும் முன்கொண்டு செல்லப்பட வேண்டும். எமது நாட்டிற்கு எதிர்காலத்தில் இருக்கின்ற ஒரு நம்பிக்கையாக இந்த துறைமுக நகர திட்டத்தின் ஊடாக கிடைக்கப் போகின்ற பொருளாதார வளர்ச்சி என்பது எமது நாட்டின் தற்போதைய சூழ்நிலையில் மிக முக்கியமானது ஒரு விடயம் என்கின்ற ஒரு மகிழ்ச்சியை இங்கே தெரிவிக்க விரும்புகின்றேன். இப்பொழுது இந்த IMF தொடர்பான விடயங்கள் பேசப்படுகின்றன. உண்மையில் இந்த IMF நாம் எடுத்து பார்த்தால் கூட அதுவும் ஒரு தேர்தல் மைய அரசியல் வாதத்தின் ஊடாகத்தான் இந்த நாட்டில் மிகச்சரியானது தீர்மானம் சரியானது ஒரு நேரத்தில் எடுக்கப்படாமல் இன்று சின்னாபின்னமாக இருக்கிறது. உண்மையிலே சற்று முன் பேசிய ஹர்ஷடி சில்வா அவரை நான் பாராட்டுகின்றேன். இந்த நாட்டு பொருளாதார சிக்கலுக்குள் மூழ்குவதற்கு முன்பதாக IMF இடம் செல்வது மாத்திரம்தான் இந்த நாட்டை மீட்டெடுப்பதற்கான ஒரே வழி என்பதை மிகச்சரியாக அவர் உட்பட பலர் சொல்லிக் கொண்டிருந்தார்கள். ஆனால் ஆளும் அரசாங்கத்திலிருந்து எவருமே அதற்கு செவிமடுப்பதற்கு தயாராக இல்லை. அதற்கும் காரணம் இருந்தது. IMF-க்கு நாம் செல்வோமாக இருந்தால் அவர்களால் நியமிக்கப்படுகின்ற அவர்களால் சொல்லப்படுகின்ற நிபந்தனைகள் என்பவை மிக கஷ்டமானதாக இருக்கும், இந்த நாட்டிற்கு பாரதூரமான விளைவுகளை தரும். அது ஒரு தேர்தல் மைய அரசியல் நோக்கத்தில் பார்க்கிற போது இந்த நாட்டிலே இருக்கின்ற ஆட்சியாளர்களினுடைய ஆட்சி மாற்றத்திற்கு வித்திடும் என்கின்ற காரணங்களால் தான் IMF-ஐ ஏற்பதற்கு ஆட்சி அதிகாரத்தில் இருந்தவர்கள் விரும்பவில்லை. இன்று வேறொரு வழியும் இல்லாத ஒரு சூழலில் IMF-னுடைய நிபந்தனைகள் IMF-ஓடு நாங்கள் ஒப்பந்தம் செய்திருக்கின்றோம், 15 நிபந்தனைகள் எங்கள் பக்கத்தில் உள்ள அனைத்தையும் நாம் நிறைவேற்றி விட்டோம் என்று சில தினங்களுக்கு முன்பு ஜனாதிபதி அவர்கள் சொல்லியிருக்கின்றார். இந்த 15 நிபந்தனைகளும் என்ன? இந்த 15 நிபந்தனைகள் நிச்சயமாக IMF-உடனான ஒப்பந்தத்தின் போது வரும் என்பது எல்லோருக்கும் தெரியும். குறிப்பாக இன்று பேசுகின்ற எதிர்கட்சியில் உள்ள அனைவருமே IMF-உடனான ஒப்பந்தத்துக்கு செல்லுங்கள் என்று வலியுறுத்திய அனைவருக்கும் IMF-னுடைய நிபந்தனைகள் மிக கடுமையானவை, அது மிகச் சரியானவை என்பதாக இருக்கக்கூடும். ஆனால் எமது தேசத்திலே இந்த IMF-னுடைய நிபந்தனையை முறையாக நாம் செய்ய முற்பட வேண்டுமாக இருந்தால் மின்சார கட்டணத்தை அதிகரிக்க செய்ய வேண்டும், வரி வருமானத்தை அதிகரிக்க செய்ய வேண்டும், மேலதிகமாக இருக்கின்ற அரச கூட்டு தாமனத்தினுடைய ஊழியர்களினுடைய எண்ணிக்கையை குறைக்க வேண்டும். இவ்வாறான விடயங்களை ஒவ்வொன்றாக செய்ய முற்படுகிற போது தேர்தல் மைய அரசியல் கண்ணோட்டத்தில் பார்க்கிற போது எமது ஆட்சிக்கு அது குந்தகம் விளைவிக்கும் என்கின்ற பயம்தான் IMF-க்கு போகாமல் இந்த அரசாங்கத்தில் உள்ளவர்கள் இந்த கடந்த 2 வருடங்களில் மிகச்சி புலியான தீர்மானத்தை எடுத்து எமது நாடு ஒரு இக்கட்டான சூழ்நிலைக்குள் வந்துவிட்டது. இப்போது IMF-க்குள் சென்றாகிவிட்டது. IMF-னுடைய ஒப்பந்தத்திற்கு தயாராகிவிட்டோம். மார்ச் இறுதிக்குள் IMF-னுடைய ஒப்பந்தம் நிறைவேற்றப்படும், அதனூடாக சலுகைகள் நம் நாட்டிற்கு கிடைக்கும் என்று ஜனாதிபதி தெரிவித்திருக்கின்றார். இதே சமயத்தில் இப்போதும் நாம் தேர்தல் மைய அரசியலை செய்கின்றோம். மின்சாரம் 66% மின்சார கட்டணம் கூடியிருக்கிறது. எனவே இந்த அரசாங்கம் மக்களை துன்பத்தில் ஆழ்த்துகிறது என்று எதிர் விமர்சனம் செய்ய தொடங்கி இருக்கிறோம். மின்சார கட்டணம் கூடியதால், வருமான வரிகள் கூடியிருப்பதால் மக்கள் சொல்லனா துயரத்திற்கு ஆளாகிக் கொண்டிருக்கிறார்கள் என்பது நிஜம். அந்த நிஜம் நிச்சயமாக சுட்டிக்காட்டப்பட வேண்டும். வெகு விரைவாக மக்களினுடைய சுமை குறைக்கப்பட வேண்டும் என்பதில் மாற்று கருத்து இல்லை. ஆனால் இங்கே அனைவர் மீதும் எம்மால் சொல்லக்கூடிய மிக முக்கியமான குற்றச்சாட்டு என்னவென்றால், இந்த IMF-னுடைய நிபந்தனைகளுக்கு உட்பட்டால் இந்த மின்சார கட்டணத்தை கூட்ட வேண்டும் என்பது தற்போது எதிர்கட்சியிலிருந்து விமர்சிப்பவர்களுக்கும் தெரியும். ஆனால் ஒரு தேர்தல் மைய அரசியலை செய்கிற போது மக்கள் இப்பொழுது மின்சார கட்டணத்தினுடைய அதிகரிப்பினால் சிரமத்திற்குள்ளாகி இருக்கிறார்கள். எனவே அதனை எப்படி நாம் வாக்காக பெறுவது என்பதாக நாம் யோசிக்கிறோம். இதுதான் இந்த நாட்டில் நடப்பது. இந்த கட்சி, அந்த கட்சி, ஆளும் கட்சி, எதிர்கட்சி என்று நான் பேசவில்லை. இந்த நாட்டினுடைய மிகப்பெரிய அபத்தமே இதுதான். இப்போது ஆட்சியிலே SJP இருந்தால், அல்லது ஆட்சியிலே இன்னும் ஒரு கட்சி இருந்து எதிர்கட்சியிலே இந்த அரசாங்கத்தில் இருப்பவர்கள் இருந்தாலும் மின்சார கட்டணத்தை அதிகரித்திருக்கிறார்கள், இந்த மக்களினுடைய கஷ்டத்தை பாருங்கள் என்றுதான் பேசியிருப்பார். இந்த நாட்டினுடைய நிலைமை அப்படி. எனவே யதார்த்தம் பேசுவதற்கு யாருமே இல்லை. ஒரு தேர்தல் மைய அரசியல் சிந்தனையினால் நாங்கள் என்ன செய்கிறோம் என்றால், ஒரு தீர்வு என்று வருகிற போது அந்த தீர்வை பற்றி சிந்திக்காமல் இருக்கின்ற சூழ்நிலையை எப்படி நமது தேர்தலின் வாக்குகளை அதிகரிக்க செய்வதற்கான சூழ்நிலையாக மாற்றுவது என்பது பற்றி யோசிக்கின்றோம். யாராவது முடியுமாக இருந்தால் பிறகு பேசுகிற போது இந்த எதிர்த்தரப்பில் இருப்பவர்கள் இந்த மின்சார கட்டணத்தை குறைக்காமல் இப்பொழுது ஆட்சி மாற்றம் நடந்து விடுகிறது என்று வைத்துக் கொள்வோம். IMF-னுடன் நீங்கள் ஒப்பந்தத்தை செல்கிற போது இந்த மின்சார கட்டணத்தை குறைக்காமல் உங்களால் செய்வதற்கான வழிவகைகள் இருக்கிறதா இந்த கேள்வியை நான் கேட்கின்றேன். அல்லது ஊழியர்களினுடைய எண்ணிக்கையை குறைக்காமல் செல்கின்ற வழிவகைகள் இருக்கின்றனவா? அல்லது உங்களுக்கு வேறு ஏனும் வழிவகைகள் இருக்கின்றனவா? இந்த வரியினை அதிகரிக்க செய்யாமல் செய்கின்ற வேறு ஏதும் மாற்று வழிகள் இருக்கின்றனவா என்பதை நான் கேள்வியாக கேட்கின்றேன். இதைத்தான் ஜனாதிபதி அவர்களும் கூறினார்கள். நாங்கள் முன்கொண்டு செல்கின்ற எங்களுடைய தீர்வு திட்டத்திற்கு மாற்றமான யோசனைகள் உங்களிடம் இருந்தால் நீங்கள் அதனை சமர்ப்பியுங்கள். IMF-லே அமெரிக்காவிலே நீங்கள் சென்று பேசுவதற்கான சூழ்நிலைகளை உருவாக்கி தருகிறோம் என்று அவர் கூறியிருக்கின்றார். எனவே நமக்கு வேறு வழி இல்லை. இந்த நாடு ஒரு வங்குரோத்து நிலையிலிருந்து மெல்ல மெல்ல உயர்ந்திருக்கிறோம். எமது நாட்டினுடைய பொருளாதாரத்தை நாம் பார்க்கிற போது அறகலை நடந்து இந்த நாடு மிகப்பெரிய அல்லோல கல்லோலப்பட்ட போது சிம்பாபே வெனிசூலா நாங்கள் இரண்டாம் மூன்றாம் இடத்தில் இருந்தோம். இன்று நான் புதிதாக பார்க்கிற போது 13 இடத்தின் வரையிலும் நாம் முன்னேறி இருக்கின்றோம். எனவே இந்த நாட்டிலே நாங்கள் கியூ வரிசையில் நின்று அவதிப்பட்ட காலத்திலிருந்து ஒரு வகையான பொருளாதார வளர்ச்சி நமக்கு ஏற்பட்டிருக்கிறது. அது இந்த ஜனாதிபதியால் ஏற்பட்டிருக்கிறது என்கின்ற ஒரு கருத்தை சொல்ல நமக்கு என்ன தயக்கம்? எல்லோரும் இருளை திட்டிக் கொண்டிருக்கிற போது மெழுகுவர்த்தியை ஏற்றுவதற்கு ஒரு நபர் முன் வந்தார் என்றால் ஜனாதிபதி ரணில் விக்ரமசிங்க அவர்கள் தான். யார் என்ன சொன்னாலும் சரி, எதிர்த்தரப்பில் இருப்பவர்களுக்குள்ளும் தெரியும், இங்கு இருக்கின்ற இந்த 225 பாராளுமன்ற உறுப்பினர்களுக்குள் நாங்கள் எல்லோருமாக சேர்ந்து மெஜாரிட்டியாக ஜனாதிபதியை தெரிவு செய்திருக்கிறோம். பல பேர் சொல்கின்ற ஒரு விடயம், இது மக்களால் தெரிவு செய்யப்பட்ட ஜனாதிபதி இல்லை, என்ன ஒரு மடத்தனமான ஒரு கதை. அப்ப இங்க இருப்பவர்கள் எல்லாம் மக்களால் தெரிவு செய்யப்பட்ட மக்கள் பிரதிநிதிகள் இல்லையா? மக்கள் பிரதிநிதிகள் நாங்கள் 130 மேற்பட்ட வாக்குகளோடு கொண்டு அரசியல் அமைப்பின் தீர்மானத்தின் படி இவ்வாறானதொரு சூழ்நிலையில் பாராளுமன்றம் ஒரு ஜனாதிபதியை தெரிவு செய்யலாம் என்கின்ற சர்த்தின் அடிப்படையிலே நாம் தெரிவு செய்திருக்கின்றோம். அதன் அடிப்படையில் அவர் ஜனாதிபதியாக இருக்கிறார். ஜனாதிபதியாக என்ன செய்து கொண்டிருக்கிறார்? அவர் நாளாந்தம் இந்த நாட்டினுடைய பொருளாதாரத்தை முன்னேற்றுவது தொடர்பான பல்வேறு விடயங்களில் ஈடுபட்டுக் கொண்டிருக்கின்றார். இப்பொழுது கியூ வரிசை இல்லை, கேஸ் சிலிண்டர்கள் வெடிப்பதில்லை, நாங்கள் எங்களுடைய தேவைப்படுகின்ற பொருட்களை பெறக்கூடிய ஒரு சூழல் இருக்கின்றது. எனவே ஒரு முன்னேற்றம் இருக்கின்றது. இரண்டாம் மூன்றாம் மிக மோசமான பொருளாதார நிலை கொண்ட நாட்டிலே இரண்டாம் மூன்றாம் நாட்டில் இருந்த நாங்கள் 13 இடத்துக்கு வந்திருக்கின்றோம். இன்னும் நாம் முன்னேற வேண்டி இருக்கிறது. எனவே இந்த முன்னேற்றத்திற்கு என்ன துணை, எவ்வாறான உதவிகள் செய்யலாம் என்பதை பற்றி இங்குள்ள அனைவரும் சிந்திப்பது என்பதுதான் இந்த நாட்டிற்கு உகந்ததான தேச மைய அரசியலாக இருக்க முடியும். ஆனால் இன்று என்ன செய்கிறோம் என்றால் தேர்தல் மைய அரசியலை நாம் செய்ய முற்படுகிற போது இந்த நாட்டில் எந்த அரசாங்கம் வந்தாலும் நல்லதொரு திட்டத்தை கொண்டு வர முடியாது. எனவே IMF இடம் செல்ல வேண்டும் என்ற எதிர்கட்சியினுடைய கோரிக்கை இன்று ஏற்கப்பட்டிருக்கிறது. அந்த விடயத்தில் ஆளும் கட்சியாக இருந்தவர்கள், முன்பு ஜனாதியாக இருந்தவர்கள் படுதோல்வி அடைந்திருக்கிறார்கள். இதில் மாற்று கருத்துக்கு இடமே இல்லை. ஆனால் இந்த IMF இடம் செல்கிற போது இந்த சிரமங்கள் வரும் என்கின்ற விடயத்தை தனியொரு நபராக ஜனாதிபதி மட்டும் மக்களிடம் சொல்வதற்கான இடத்தை கொடுக்காமல் எதிர்கட்சிகளும் கள யதார்த்தத்தை மக்களுக்கு புரிய வையுங்கள். இப்பொழுது எல்லோருக்கும் இருக்கிற பிரச்சனை உள்ளூராட்சி மன்ற தேர்தல் நடக்க வேண்டும். உள்ளூராட்சி மன்ற தேர்தலை பிற்போடுகிறார்கள், தேர்தல் பயம், இவற்றை பற்றி நாம் பேசிக் கொண்டிருக்கின்றோம். உள்ளூராட்சி மன்ற தேர்தல் ஒரு ஆட்சி மாற்றத்துக்கு வழி சமைக்காது என்பது எல்லோருக்கும் தெரியும். ஆனால் இன்னும் ஒரு ஆட்சி மாற்றம் ஏற்படுவதற்கான ஒரு மூல காரணியாக இது அமையும் என்பதால் இந்த உள்ளூராட்சி மன்ற தேர்தலை ஏற்படுத்தி இதனூடாக எங்களுடைய சக்தியை அரசாங்கத்திற்கு பலம் இல்லை என்பதை நிரூபித்து இன்னும் ஒரு தேர்தலுக்கு சென்று என்று எம்முடைய சிந்தனைகள் விரிகிறது. அவ்வாறு நடந்தால் நடக்கட்டும், அதில் எந்த குறையும் இல்லை. ஆனால் நாம் இருக்கின்ற இந்த பொருளாதார நெருக்கடிக்குள் இத்தகையது ஒரு தீர்மானம் என்பது இந்த நாட்டிற்கு நலன் பயக்குமா என்பதை நாம் யோசிக்க வேண்டும். எனவே யாராவது சேர்ந்து மார்ச் மாதத்தில் தேர்தல் நடத்துங்கள், அல்லது ஏப்ரலில் நடத்துங்கள், அல்லது எப்போதாவது ஒரு தேர்தல் தேதியை குறித்துவிட்டு இந்த நாட்டை வளர்ச்சி பாதைக்கு கொண்டு செல்வதற்கு ஆளும் எதிர்கட்சிகள் ஒன்றாக அமர்ந்து செயற்படுகின்ற சூழ்நிலையை உருவாக்குங்கள். அதை விடுத்து தேர்தல் மைய அரசியலை மையப்படுத்தியதான பேச்சுக்கள் என்பவை இந்த நாட்டிலே மீண்டும் ஒரு கிவ்வாரிசையிலே நிற்கக்கூடிய ஒரு மார்ச் மாதத்திலே இன்று நான் பத்திரிகை செய்தியில் பார்த்தேன், மொத்த வருமானம் 173 பில்லியன், ஊதியம் ஓய்வூதியம் மற்றும் நிவாரணத்துக்கான செலவு 196 பில்லியன், ஏனைய அரசு நிர்வாக செலவு 23 பில்லியன், உள்நாட்டு வெளிநாட்டு கடன் சேவை 508 பில்லியன் என்று பார்க்கிற போது மார்ச் மாதம் மிகவும் சிரமம் மிக்கதான மாதமாக எமது நாட்டிற்கு இருக்கப் போகிறது. எனவே இதனை நாம் எப்படி நிவர்த்திப்பது? இன்று நடக்கின்ற அனைத்துமே ஒரு தேர்தல் மைய அரசியல் போக்குடன் இந்த நாட்டை சின்னாபின்னமாக்குகிறது. அண்மையிலே கல்வி பொதுத்தராதர உயர்தர பரீட்சை காரணமாக மின்வெட்டை நாங்கள் இல்லாமலாக்குங்கள் என்ற ஒரு தீர்மானம் பொது பயன்பாட்டு ஆணைக்குழு அதே போன்ற அமைச்சர்கள் சேர்ந்து எடுத்ததாக அறிந்தோம். பின்பு அது நடக்கவில்லை. அதை நாம் ஆழமாக ஊடுருவி பார்த்தாலும் மார்ச் 9 தேர்தல் நடக்க வேண்டும், இப்போது நாங்கள் கல்வி பொதுத்தராதர உயர்தர பரீட்சையிலே மின்வெட்டை நாங்கள் அமுல்படுத்தாமல் விடுவோமாக இருந்தால் மார்ச் வருகின்ற போது 12 மணித்தேரம், அது தேர்தல் காலமாக இருக்கும், ஒரு 12 மணித்தேரம் மின்வெட்டை அமுல்படுத்த வேண்டிய ஒரு நிலை வரும். எனவே அதனை வைத்து நாம் அரசியல் செய்யலாம், அதனை வைத்து வாக்குகளை அதிகரிக்க செய்யலாம் என்கின்ற ஒரு தேர்தல் மைய பார்வைதான் அந்த பொது பயன்பாட்டு ஆணைக்குழுக்கும் இந்த எரிசக்தி அமைச்சுக்கும் இடையிலான முரண்பாடு என்பதாக நான் பார்க்கின்றேன். இப்படி எல்லா விடயத்திலும் ஒரு தேர்தலை மையப்படுத்தி ஒரு பார்வையோடு நாம் விமர்சனம் செய்கிற போது, அரசியல் செய்கிற போது, இந்த நாட்டை நாங்கள் முன்னேற்றலாம் என்கின்ற நம்பிக்கை அற்று போகிறது. மிகுந்த கவலை அளிக்கக்கூடிய விடயமாக இதனை நான் சொல்லிக்கொள்ள ஆசைப்படுகின்றேன். அது மாத்திரமல்ல, இப்போது ஜனாதிபதி அவர்கள் முதலீடுகளுக்கான அனுமதியை துரிதமாக பெற்றுக் கொடுப்பதற்கான பொருளாதார ஆணைக்குழுவை நியமிப்பதான ஒரு விடயத்தை சொல்லியிருக்கின்றார். 1948 சுதந்திரம் அடைந்ததற்கு பின்னர் எத்தனை வருடங்கள், ஏறத்தாழ 75 வருடங்களுக்கு பின்னர் இப்போதுதான் இந்த நாட்டிற்குள் ஒரு அந்நிய முதலீட்டை கொண்டு வருகின்ற ஒரு முதலீட்டாளரை நாம் கவனிக்க வேண்டும், அவருடைய வேலையை மிக விரைவாக செய்து கொடுப்பதற்கு ஒரு ஆணைக்குழு அமைக்க வேண்டும் என்று சிந்தித்திருக்கிறோம் என்றால், இந்த நாட்டிலே ஆட்சி செய்தவர்கள் அவர்கள் எந்த கட்சியினராக இருந்தாலும் சரி வெட்கப்பட வேண்டிய ஒரு விடயம் என்பதாகத்தான் நான் பார்க்கின்றேன். இந்த நாட்டிற்குள் ஒரு முதலீட்டாளன் வருகிற போது 2 வருடம் அவனுடைய நிலம் எந்த மாகாணத்துக்குள் இருக்கிறதா, அந்த நிலத்திற்கான அதிகாரம் அல்லது மத்திய அரசுக்குள் இருக்கிறதா என்பதை கண்டடைய 2 வருடம் எடுக்கிறது என்றால் இந்த நாட்டிற்கு எவன் வருவான் முதலீடு செய்வதற்கு? வெளிநாடுகளிலே எம்மை விட சின்ன சின்ன நாடுகள், சிங்கப்பூராக இருக்கலாம், துபாயாக இருக்கலாம், அங்கே நடக்கின்ற அபிவிருத்திகளை பார்க்கிற போது மிகவும் கவலையாக இருக்கிறது. நாமே அந்த நிலைக்கு செல்லவில்லை என்றால் எது தேவையோ இந்த பாராளுமன்றம் அதை செய்யவில்லை. எல்லாவற்றையும் ஒரு தேர்தல் மைய அரசியல் கண்ணோட்டத்தோடு தான் நாம் செய்து கொண்டிருக்கின்றோம். வருகின்ற என்னிடமே சில முதலீட்டாளர்கள் சொல்லியிருக்கார்கள், இலங்கை நாட்டிற்குள் வந்து ஒரு அனுமதியை நாங்கள் பெறுவதற்கு 2-3 வருடம் எடுக்கும் என்றால் அந்த காலத்திற்குள் நாங்கள் மால்டீவ்ஸ்லேயோ அல்லது இன்னும் ஒரு தேசத்திலேயோ எங்களுடைய ப்ரொஜெக்டை நாங்கள் நடத்தி முடித்து விடுவோம் என்று சொன்னார். இத்தனை வருடத்திலே இந்த நாட்டில் ஒரு அந்நிய முதலீட்டாளர்களுக்கு ஒரு ரெட் கார்பெட் வெல்கம் கொடுத்து அவர்களுடைய சுமையை குறைத்து இந்த நாட்டிற்கான வருமானத்தை அதிகரிக்க செய்வதற்கான எந்த ஒரு ஏற்பாட்டையும் செய்யாமல் என்ன அரசியல் இந்த நாட்டில் செஞ்சு கொண்டிருக்கிறோம்? இப்போது 13-ஆம் திருத்தத்தை நாம் கையில் எடுத்திருக்கிறோம். மிக கவலையான ஒரு விடயம். 1978 யாப்பிலே கொண்டு வரப்பட்ட அரசியல் யாப்பிற்குள் இருக்கின்ற 13-ஆம் திருத்தத்தில் சொல்லப்பட்ட விஷயம், யாப்பில் உள்ள விடயமான போலீஸ் அதிகாரம் காணி அதிகாரத்தை வழங்காமல் ஒரு இந்த நாட்டினுடைய தாய்ச்சத்தான அரசியல் அமைப்பை நாங்கள் மதிக்காமல் 37 வருடத்துக்கு பிறகு 13-ஐ முற்றாக அமுல்படுத்துவோம், ஒன்றாக வாருங்கள் என்று பேசுகிறோம். இங்கே உள்ள அரசியல் முறைமையை பற்றி, இங்குள்ள அரசியல் தலைவர்களை பற்றி என்ன நாம் நினைப்பது? வெட்கப்பட வேண்டும், கவலைப்பட வேண்டும். வேறு இங்கு பெருமைப்படுவதற்கு எந்த தலைவரையும் கண் முன்னே காண கிடைக்கவில்லை. அதிலும் கூட அவ்வாறான ஒரு கருத்து இங்கே முன்வைக்கப்படுவதும் இப்பொழுது வரப்போகிற ஒரு தேர்தல் மையத்திற்கான ஒரு முஸ்தீப் என்று நினைக்கிற போது, சிறுபான்மை மக்களை ஒரு கிள்ளிக்கீரையாக பயன்படுத்துகிறீர்களோ என்று எண்ணுகிற போது இந்த நாடு உருப்படுமா என்கின்ற கவலை எமக்குள் வராமலும் இல்லை. அதனை சொல்ல முற்படுவது போதும், ஆம், 13 முற்றாக அமுல்படுத்தப்பட வேண்டும் என்று தெள்ள தெளிவாக யாராவது சொல்கிறார்களா என்று பார்த்தால் ஒரு பத்திரிகையினுடைய முழு பக்கத்திலுமே பதில் சொல்லி இருக்கிறார்கள். 13-ஐ முழுமையாக நடத்துவதற்கும் போலீஸ் அதிகாரம் காணி அதிகாரம் கொடுப்பதற்குமான உங்கள் நிலைப்பாடு என்ன என்று மாறி மாறி கேட்கின்ற கேள்விகளுக்கு முழு பக்கத்திலும் பதில் கொடுத்திருக்கிறார்கள். ஆம், முழுமையாக நடத்தப்பட வேண்டும், இல்லை அது நடத்தப்படக்கூடாது என்பதாக திட்ட தெளிவான பதில் சொல்ல தயங்குகிறது நம் அரசியல் நிலைமை.
Honorable member, you have 2 more minutes.
எனவே தயவு செய்து, அவர் அதிகார பகிர்வாக இருக்கலாம், சமஸ்தி தீர்வு பற்றி எல்லாம் நிறைய பேசினோம், பெரும்பான்மை தலைமைகள் சமஸ்டி தீர்வு தருவதாக சொன்னோம், 13-ல் உள்ள போலீஸ் அதிகாரம் காணி அதிகாரத்தை பற்றி பேச தயாராக இல்லை. சோழமுத்து ராசா என்ற ஒரு வழக்கு, இந்த வழக்கின் தீர்ப்பு மாகாணங்களுக்கு காணி அதிகாரம் இல்லை என்று திட்ட தெளிவாக கூறியிருக்கிறது. எனவே கான்ஸ்டிடியூஷனின் படி இந்த நாடு இயங்குகிறதா, இந்த கான்ஸ்டிடியூஷனின் படி நீதிமன்றம் இயங்குகிறதா, பல கேள்விகளை நாம் கேட்க வேண்டியிருக்கிறது. எனவே சிறுபான்மை வெறுமனே கோஷமிடவில்லை, வெறுமனே சண்டை பிடிக்கவில்லை. எங்கள் உரிமைகளை நீங்கள் பெற்றுத் தருவதாக இருந்தால் நியாயமாக நடந்து கொள்ளுங்கள், நேர்மையாக நடந்து கொள்ளுங்கள். எங்களோடு நீங்கள் பேசுகிற போது மிக இதய சுத்தியோடு ஒரு விடயத்தை முன்கொண்டு வாருங்கள் என்று நாம் கேட்கின்றோம். 13-ஐ பற்றி பேச வழிக்க விட்டு 13-க்கு நாம் தயாராக இல்லை என்று இப்பொழுது JVP அறிவித்திருப்பதாக நாம் அறிகின்றோம். எனவே நீங்கள் வெளியிலே பேசுகிற ஒரு அரசியல், உள்ளுக்குள் உங்களுக்குள் இருக்கின்ற அரசியல் எல்லாம் ஒரு வகையில் மக்களுக்கு புடம்போட்டு காட்டுகின்ற ஒரு நிலையை ஜனாதிபதி கொண்டு வந்த இந்த 13-ஐ அமுல்படுத்துங்கள் என்ற கோஷம் வலிசமைத்திருக்கிறது என்பதை பார்க்கிற போது, அது இன்னும் ஒரு புறத்தில் சிறுபான்மையை ஏமாற்றுகின்ற ஒரு விடயமாக அல்லது இந்த தேர்தல் மேடைகளில் பேசுகின்ற தேர்தலின் பேசு பொருளாக இந்த விடயத்தை நீங்கள் முன்வைத்திருப்பீர்களாக இருந்தால் இந்த நாட்டை நாம் எப்படி முன்னேற்ற முடியும் என்ற கவலையை போக்காமல் இருக்க முடியும். எனவே தயவு செய்து இந்த தேர்தல் மைய அரசியலை விட்டுவிட்டு தேச மைய அரசியல் செய்ய வேண்டுமாக இருந்தால் ஜனாதிபதி அவர்கள் இந்த அன்பாப்புலர் டிசிஷன் பிரபல்யமற்ற தீர்மானத்தை நான் எடுக்கிறேன் என்றார். இந்த ஆட்சி தொடங்கியதிலிருந்து பாராளுமன்ற உறுப்பினராக வந்ததிலிருந்து நான் கூட பிரபல்யமற்ற தீர்மானங்கள் மட்டும்தான் இந்த நாட்டிற்கு தீர்வை கொடுக்கும், பிரபல்யமான தீர்மானம் என்று பெரும்பான்மையாக நினைக்கின்றவர்களினுடைய தீர்மானத்திற்கு பின்னால் செல்வதால் தான் தசாப்தங்களாக எந்த இனமும் ஒரு உருப்படியான ஒரு தீர்வை அடையவில்லை என்பதை சொல்லி வருகிறேன். ஜனாதிபதி சொல்கிறார், எனவே இந்த தீர்மானங்கள் இந்த நாட்டிற்கும் இந்த தேசத்திற்கும் நன்மை பயக்க வேண்டும் என்று கேட்டு விடைபெறுகிறேன். நன்றி.